सुखसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरु भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां शूजितं सुरनरोतमिरमुदां धर्मनन्दनमहं विचिन्तये सुखनाधाम श्री हरि। मारा प्यारा प्यारा नाथ अति आनंदे तमने गाऊ छूं सदाय राखी संगा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। सहजानंद मारा श्याम सलूणा तमे छो मुझने स्तुति मुझने आवड़े नहीं पण करू छूं काला वाला अक्षर पर अविनाश तमे छो अक्षर तमारू घर सर्वनियंता नाथ जी वाला सर्व थकी तमो पर सर्व अवतार ना अवतारी आपे पोते पधार्या आवार करुणा रे लावी धरती उपर तार्या जीव अपार पापी सुरापी पलल भक्षी आसुरी तार्या अपार ज्ञान तमारे शरणे आयो छे तार जो प्राण आधार सहजानंद तमो सर्वोपरि छो छो मारा माने बाप धन कुटुंब परिवार तमे छो सर्वे हरन संताप मान मोटप ने कीर्ति तमो छो सुख अपार दसे दिशे तमो लाज मारी छो छो मारा जीवना आधार। श्रीजी महाराज तमे सुख ना दाता छो सुख शांति मारी हे हरि कृष्ण हर पल तमे रक्षा करो छो अमारी प्रतिपल तमो प्रगट बिराजो साचा भक्तों ने काज જ્ઞાન જીવનને આનંદ તમારો ઓ મારા રાજા ધીરાજ.
વાલા ભક્તો, સુરતને આંગણે આજે સારાય સંપ્રદાયમાં સારામાં સારો સત્સંગ છે. ક્યાં? સુરતને આંગણે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ સુરતની ભૂમિમાં કોણ જાણે કેટલું બધું બળ છે કે અહીંયા પગ મૂકે એને સત્સંગનો રંગ ચડે. ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિમાં કોણ જાણે કેવા પરમાણુઓ મૂક્યા છે, કેવા વાઇબ્રેશનો મૂક્યા છે કે ભગવાનમાં અપાર હેત થાય, સંતો ભક્તોમાં પારાવાર પ્રીત થાય, ભગવાનને અર્થે સંતોને અર્થે ગમે એટલું કરવું પડે, વાપરવું પડે સેવા તન મન ધનથી, કોઈ વાતે સુરતનો સત્સંગ પાછો ન પડે. કાઠિયાવાડના હોય કે ગુજરાતના હોય, ઝાલાવાડ ગોહિલવાડ કોઈ પણ ગામના માણસો અહીં આવીને રહ્યા એના સત્સંગનું પોષણ ખૂબ થયું છે એવી આ સુરતની ભૂમિ એટલે સુરતવાસી નારાયણ મુનિ દેવની ભૂમિ. અહીંયા અનેક મંદિરો, અનેક ઘનશ્યામ મહારાજો, અનેક સાધુ સંતો, અનેક નાના મોટા સત્સંગ પોક્ષક ભક્તો જ્યારે કોઈ સત્સંગની છોડ્યો ઉડે એવા આ સત્સંગને મારા લાખો વંદન છે. એવા સુરતને આંગણે બેસી ભગા દોશી અને શિવલાલભાઈના આખ્યાનને ગાવાનો શું અવસર હરી ઈચ્છાથી પ્રાપ્ત થયો. શિવલાલભાઈની કથા પૂરી થઈ છે, ભગા દોશીના આખ્યાનનો આ અંતિમ ભાગ છે. આજ આપની સમક્ષ રજૂ કરું છું. ઘણી બધી વાતો તમારે કાને પહેલી વહેલી પડશે. શ્રીજી મહારાજને આ બ્રહ્માંડમાં વાલામાં વાલા સત્સંગીઓ છે, હરિભક્તો બહુ વાલા છે, ઘણી વખત અમારા કરતાંય વધારે. અમે તો ધર્માદાનું ખાઈને અહીં પડ્યા છીએ, તાગડ ધીના કરીએ, ઉલાળ ધરાળ કાંઈ નમળે નથી. કોઈ અમારે માથે એવો પ્રસંગ આવતો કે નથી, અમારે ધંધામાં ક્યારેય મંદી આવતી નથી, કોઈ વેપારમાં અમારે ખોટ જતી. જે દાડાના કપડાં પહેર્યા સ્વામિનારાયણના થયા તે દાડાનું અમારે અન્ન વસ્ત્ર ને રોટલા નહીં, કોઈ ખોટ કે તાણ છે નહીં. ઉપરાંત ભવિષ્યમાં કોઈ દી અમારે કાંઈક મુશ્કેલી તાણ પડશે એવી બીકઈ નથી. સ્વામિનારાયણને આશરે અમે બેઠા છીએ એટલે, કારણ કે તમે બધા સત્સંગીઓ, તમારા માતા પિતાની સેવા કરો છો, તમારા ગરીબ ભાઈ ભાંડુ બેન બનેવી ભાણિયા હાજા માંદાની સેવા કરો છો, તદઉપરાંત સમાજની સેવા કરો છો, વળી તમારા ગામમાં કાંઈક કામ થતું હોય, સ્કૂલ કે સ્મશાન એમાંય તમે ઊભા રહો છો, વળી કોઈ સારું સામાજિક કાર્ય હોય, રાજકીય કાર્ય હોય, તોય તમે ક્યારેય વાહો બતાવ્યો નથી, થાય એટલી મદદ કરી છે. વળી કોઈ બ્રહ્મચર્ય આશ્રમના બ્રહ્મચારીઓ હોય કે વાનપ્રસ્થ આશ્રમવાળા હોય કે સંન્યાસી હોય કે અમારા જેવા પંચમ ત્યાગાશ્રમીઓ હોય, એને અન્નવસ્ત્રને રોટલા માત્ર ને માત્ર એક આશ્રમવાળાએ આપ્યા છે, જે છે તમારો ગ્રસ્ત આશ્રમ. એટલે ધન્યો ગ્રસ્ત આશ્રમ કહેવાનું છે, શાસ્ત્રમાં લખાણું છે ધન્યો ગ્રસ્ત આશ્રમ. તમે કોઈના ઋણી નથી, અમે તમારા ઋણી છીએ, અમે તમારો કટકો ખાધો છે. આ લુગડા તમે ઓઢાડ્યા તારે અમે ઓઢ્યા છે, ઠીક છે, અમે ઘરબાર સંસાર છોડ્યા છે, પણ અમે તમારા ઋણી છીએ. નીચ ઉઠીને તમારા પરસેવાની કમાઈનો રોટલો અમારા પેટમાં અમે નાખ્યા પછી માળા ફેરવીએ છીએ, એટલે અમારી માળાનો તમને દસમો ભાગ મળે છે. અને તેમ છતાંય આટલી આટલી સેવાઓ તમે કરો છો, તેમ છતાંય તમે જ્યારે ગરીબ સત્સંગીઓને આર્થિક મુશ્કેલીઓ આવે ત્યારે એને તમે કોઈને ખબર ન પડે એમ હૂંફ બળ કોઈ પણ રીતે એને ઊભો કરો છો, ટેકો આપો છો, માટે ભગવાન સ્વામિનારાયણને તમે બહુ વાલા છો. સ્વામિનારાયણ ને સત્સંગીઓ કેટલા વાલા હતા એનો એક દાખલો બસ થઈ ગયો. જેતપુરમાં જયારે મહારાજ ને ગાદી આપીને ધર્મ ધુરંધર આચાર્ય પદવીએ બેહાડ્યા અને તેથી ગુરુની આગળ હાથ જોડીને એમ કીધું હતું કે મારા માથે જો રાજી થયા હો તો વરદાન દેવા ઈચ્છતા હો તો એ દેજો કે આ તમારા બધા જે સત્સંગીઓ છે જેને કંઠી પહેરીને તિલક ચાંદલો કર્યો ને બે હાથ જોડ્યા છે એને કપાળે જો માગી ખાવાનું લખ્યું હોય તો મને દેજો. કોણ કે છે? સ્વામિનારાયણ ભગવાન. કે આ સત્સંગીઓને અન્નવસ્ત્ર રોટલાની તાણ પડે એવું હોય, એવું એનું પ્રારબ્ધ હોય તો એ નબળું પ્રારબ્ધ એના પાપનું ફળરૂપ એ પ્રારબ્ધ છે, છતાં હું માગું છું તમારા સત્સંગી દુઃખી ન થાય. વળી આ તમારા હરિભક્તો કોઈ કર્મવશાત મરવા ટાણે બહુ દુઃખી થાય એમ હોય, એના ઘણા દોષો અપરાધો પાપો હોય તોય હે ગુરુ રામાનંદજી એ એના દોષ પાપ મને મળો, એ કષ્ટ બધું મને મળો, એક એક રૂમાળે મરવા ટાણે જીવને કોટી કોટી વિષયના ડંશ સમાન વેદના થવાની હોય તે વેદના હું ભોગવું અને તમારા આ બધા સત્સંગીઓ જેમ માખણમાંથી મોવાળો નીકળે એમાં દેહમાંથી નીકળીને પ્રભુના ધામમાં જાય આ વરદાન મને આપો. આવું વરદાન માગનાર વિશ્વમાં જો કોઈ હોય તો માત્ર ને માત્ર એક સહજાનંદ સ્વામી છે જેણે જેતપુરમાં આ વરદાન માગ્યું હતું. એ તો એવા સમર્થ કે તમામના પાપ પ્રારબ્ધ ને દોષ અને નબળા ભૂંડા કરમ માગી લે અને જીવને સુખિયા કરી નાખે અને તેથી સ્વામિનારાયણનો થયો એ સુખીઓ જ હોય. પણ વાલા ભક્તો, આપણે નાની મોટી કઈ આજ્ઞા લોપી હોય, ન કરવાના કર્યા હોય, કોઈનું ગાંઠ્યા હોય નહીં, વિચાર્યા વિનાનું આડે ધડ કાંઈકનું કાંઈક કરતા હોય એટલે કાંઈક ભેરવાણા હોય, દુઃખી થયા હોય, ભાન તો થઈ હોય પણ હવે ઊભું કેમ થવું. અને એવે ટાણે કોઈ સત્સંગી આપણા સાચા સ્નેહી ભાઈ મા બાપ બનીને જાણે આવે, શ્રીજી મહારાજના રૂપમાં જ્યારે એ આપણે ત્યાં આવે ને આપણને ઊભા કરે ત્યારે એમ માનજો કે મહારાજે આ રૂપે આવીને મને મદદ કરી, મને હું ફાપી. આપણી આબરૂ લૂંટાઈ જતી હોય એવે ટાણે કોઈ સત્સંગી આવીને આપણી આબરૂ બચાવે, આપણી બાંધી મુઠ્ઠી લાખની રખાવે, સમાજમાં સત્સંગમાં કુટુંબમાં આપણે નાકભેર ઊંચે માથે બેસી શકીએ, બોલી શકીએ એવા આપણને જે રખાવે છે એને લાખો વંદન છે. એના ઉપકાર ભૂલશો માં, એના ઉપકાર ભૂલશો ને. એવા માનવીઓની જ્યારે કદર થતી નથી ત્યારે આ સમાજમાં સેવાના મૂલ્ય ઘટે છે અને જ્યારે સેવાનું મૂલ્ય ઘટે છે ત્યારે આ સમાજ દુઃખથી કચડાતો હોય તોય એનો કોઈ હાથ જાલતું નથી, કેમ જે હાથ જાલનારને ઉપરથી ભાંઠા પડતા હોય. માટે જે પરોપકાર કરતા હોય એને બિરદાવવા, એની પીઠ થાબડવી, એને ધન્ય કહેવું. બાપા કહેવું, ભલા માણા માણા મરી જાય પછી એના વખાણ કરો એનો કોઈ અર્થ નથી. કોક દી સાંભળે એમ બે મીઠા શબ્દ કહો તો એને એમ થશે કે મારી લોકોએ કદર કરી એમ, નહીંતર એમના મરી જાય કે મરી ગયા મથી મથીને સમાજ અર્થે મારા બેટે કોઈ આપણી નોંધી લીધી નહીં, અરે રે એમ કરીને બિચારો નિયાકા નાખીને મરશે. એ સાંભળે એમ કોક દી એની કદર કરો તો શાંતિથી છેલ્લા શ્વાસ લેશે, વાંધો નહીં, સારું જીવ્યા છે, લોકોને કાયમ લાગ્યા છે, લોકોને આપણાથી ઘણું મળ્યું છે, લોકોને ખૂબ શાંતિ છે, એને અહેસાસ તો આપો કે તમે કર્યું છે એની અમને ખૂબ હું બળ ને પ્રેમ ને શાંતિ છે. કહેવું જોઈએ, બહુ લુચાઈ નહીં હારી, એને કહેવું જોઈએ કે તમારાથી અમને આટલો ફાયદો છે, તમે અમારું ખૂબ ભલું કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા કોઈ જરીક નાની એવી સેવા કરે તો સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા હતા કે તમે અમારું બહુ કર્યું, તમે અમારી બહુ સેવા કરી, એવું કહેતા મહારાજ. ખરેખર પ્રેમથી બોલાવતા, એને વખાણતા, બિરદાવતા, તાકે સેવાનો એક જ્વાળ એમનામ ટકી રહે, નહીં તો ટકી નહીં રહે, માણસો ભાંગી પડશે. એક ભાઈની શ્રદ્ધાંજલિ સભામાં હું ઉપસ્થિત હતો, પછી બધાએ સદગતની ખૂબ પ્રશંસા કરી ત્યારે એક વ્યક્તિ આવીને એટલું કીધું તું કે આજ મને એ વાતનું દુઃખ થાય છે કે એને સાંભળતા આથી અત્યારે કરો છો એના કરતાય હાવ થોડીક જ જો એની કદર કરી હોત તો બિચારો કમસે કમ એવી શાંતિ લઈને મરેત કે લોકોને હું કાયમ લાગ્યો છું એમ. લોકોએ મારા થકી ઘણી શાંતિ અનુભવી છે, બિચારો એવી નોંધ લઈને મરેત. આ હવે એમને મરી ગયો અને હવે વાંચી તમે ભૂંગળા ફૂંકી ફૂંકીને હાલડા ગાવશો, જેને હું એના સ્નેહી હતા ને હું એના માટે જેને જીવતા હતા, શું કરવા આ બધા દંભ પાખંડ કરો છો, બંધ કરો ને બધા ભૂંગળા. મરી ગયો એટલે એટલે ને હવે આ વાત છે આપણા સમાજના એક દુઃખ જેવી આ વાત છે. સમજાણું બહુ સારા હતા એમ છૂટથી કહો છો સહુ વારંવાર. સારો છે એમ જો કહો તો તમને લાખો નમસ્કાર. મારી ભાષા સમજાય તમને? ખાલી વર્તમાન ફેરે વાક્યો છે. હારો હતો એમ હવ બોલો છો, હારો છે એમ બોલો તો નમસ્કાર કરીએ સામે ઊભો હોય. અને ઘણી વખત છે ને માણાને મોઢે વખાણ ન કરો તો કાંઈ નહીં, પાછળથી નિંદા ન કરો તો બસ છે, અને જો પાછળથી વખાણ થાય તો તમારા જેવો દેવય નહીં. મોઢે મોઢ વખાણ કરશો તો ઓલ્યા ને એમ લાગશે કે મારો બેટો માખણ ચોપડે છે, પણ એની ગેરહાજરીમાં પાંચ જણાને એમ કહેજો કે એણે મને બહુ મદદ કરી છે. એ પાંચમાંથી એકાદો ક્યારેક એના ભેગો થશે અને જેથી એ કહેશે કે પેલો ભાઈ તમારા બે મોઢે વખાણ કરતો તે દી આના અંતરમાં એમ થાય કે વાંધો નથી, ખારામ બિયારણ નથી ગયું, ઉગ્યું. પછી એને બિયારણ વાવવાની હિંમત આવશે. નહીં તો બે ત્રણ જગ્યાએ સમાચાર આવે ખારામ ગયું તો માણા વાવતા બંધ થઈ જાય, પછી આપણે કહેશું સમાજમાં કોઈને સેવા ભાવના નથી રહી. હતી બધાને હતી, ઘણા નથી. ભૂંગળીઓ વાળો તમે કોઈની નોંધ જ લીધી નહીં. આવું થાય કે ન થાય?
સર્વપરી છો અવતારી, સર્વાવતાર ધરનાર, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ મારા, સર્વ સુખ આપનાર. તમે સર્વે સુખ આપનાર, એ જી કરોડો જીવનો કર્યો આ ટાણે તમે ઉદ્ધાર પ્રભુજી, આ ટાણે તમે ઉદ્ધાર. હે અલબેલા આજ અમારો સ્નેહે કરો બેડો પાર, સુખ આપો છો નિત નવા, સુખ આપો છો નિત નવા, રહીને સદા સંગાત. આવો ભેટો પીઓ અમને પ્રેમે ભીડીને બાર, છીએ તમારા દાસ હરી, અમે છીએ તમારા દાસ, તમે અમારા છો નાથ. કરુણા કરી પીઉજી તમે, જાલ્યા છે અમારા હાથ. એ વાલીડા ઘનશ્યામ મારા, પીઉડા સુખધામ, લાડી લાલેરી શ્રી હરિ, તમે સર્વજ્ઞ પૂરણ કામ. એ જી ધન રામ બોટાદના શેઠ દોશી ભગા ભાઈ પ્રગટ પ્રભુને પેખિયા સેવિયા સદા હરખાય.
ભગા દોશીનો શ્રેષ્ઠતમ જમા પાસું હોય તો આ જૈન મતના ચુસ્ત એ અનુયાયી હોવા છતાં પ્રગટ ભગવાનને ઓળખીને એનો એણે આશ્રય કર્યો. થાય નહીં કર્મવાદીમાં આ વાત જ બને નહીં. જ્યાં ભગવાનને માનવામાં નથી આવતા ત્યાં પ્રગટ મનુષ્યાકાર પરમાત્માનો સ્વીકાર અસંભવ છે. માટે ભગા દોશીને ધન્યવાદ છે.
એવા મહામુક્ત રાજનું કહું છું આખ્યાન ગાય, ગાતા હરિજન ના ગુણ લા શ્રી હરિજી રાજી થા.
વાલા ભક્તો, શિવલાલ ભાઈ અક્ષર નિવાસી થયા, એમના પુત્રો નાના હતા એટલે પેઢીની તમામ જવાબદારી ભગા દોશી ઉપર ફરી વાર આવી પડી, જેમાં લાખો રૂપિયાની લેવડ દેવડ અને દેશ પરદેશ સાથે બહુ મોટો વ્યવહાર. ભાવનગર રાજ્યની સલાહકાર કમિટીમાં ભગા દોશી પહેલેથી હતા. વારંવાર ભાવનગર મીટિંગમાં જવું પડતું. વળી બોટાદના નગર શેઠ તરીકે સામાજિક સેવાની જવાબદારી ભગા શેઠને માથે હતી એટલે બોટાદ ગામનું કોઈ પણ કામ હોય એમાં શેઠને અવશ્ય હાજરી આપવી પડતી. વળી બોટાદ એમ જ ગઢપુર મંદિરની સેવાઓ, બોટાદના મંદિરની અને ગઢડાના મંદિરની શેઠ ઉપર ઘણી હતી. આમ પેઢીઓનો વહવટ, પોતાની શોભાધારસી નામની પેઢી હાલતી હતી. ભગા શેઠના બાપાનું નામ ભાઈચંદ, એના બાપાનું નામ શોભાભાઈ, એના બાપાનું નામ ધારશીભાઈ, એના બાપાનું નામ મીઠો દોશી હતા. પણ શોભા ધારશી નામની એમની પેઢી હતી આપની જાણ માટે. એ પેઢીનો વહીવટ કરવાનો, રાજકીય વહીવટ આવતો, સામાજિક વહીવટ આવતો અને ધાર્મિક સેવાઓ ભગવાનના બળે ધીરજ ધારીને આ બધું કામ શેઠ કરતા. પરમેશ્વરને ધારીને આ બધું કામ કરતા, નહીંતર આટલી બધી જવાબદારીઓ મોટી ઉંમરે ઉપાડવી એ બહુ ઘણું કઠણ હોય છે. માણસમાં શક્તિ હોય, જુવાની હોય, દોડાદોડી કરે, માણા માંદો ન પડતો હોય ત્યાં સુધી વાંધો નહીં. અમુક ઉંમર થયા પછી શરીરના સ્પેરપાર્ટ ગાય છે એટલી તમામ ઇન્દ્રિયોની અંતકરણની શક્તિ સક્ષમ રહેતી નથી. ઉજાગરા જાજા કે દોડાદોડી જાજી અમુક ઉંમર પછી થાય નહીં. ભગા દોશી તોય પણ ભગવાનને બળે આ બધું કરે છે. કેવળ સત્સંગમાં મોટેરા ઘણા હોય, કેવળ સમાજમાં મોટેરા ઘણા હોય, પણ સત્સંગમાં યાને કે આધ્યાત્મિક દુનિયાના વડા અને વળી સામાજિક જગતના પણ મોભ જેવા જો કોઈને કહેવા હોય તો ભગા દોશીને કહેવાય. ભજન ભક્તિમાં આગળ રહેવું અને વળી વ્યવહારિક કાર્યમાં પણ ઊણા ન રહેવું એ બહુ પ્રતિભાવાળી વ્યક્તિ ગણાય. ઘણા માણા ભજન કરી જાણે તો બસ ભજન કરે, પછી બીજી ખબર પડે નહીં. ઘણા માણા વ્યવહારમાં એટલા બધા ડાયક વાત પૂછોમાં પણ ભજન ભક્તિમાં પાછા હાવ મીંડું હોય. આ તો બે વાતે હીરો, કોઈ વાતે કામ કાચું નહીં. આવા ભગા શેઠની વાત કહું છું.
એ જી આવા કહું ભગા શેઠની, બાકી છે તે વાત આઈ. માથે વ્યવહાર આવ્યો શેઠને પાછો ત્યાં.
વાલા ભક્તો, ભગા દોશી વ્યવહાર કુશળ અને શ્રીજીને સંતોના કૃપાપાત્ર હતા તેથી એકના એક યુવાન પુત્રને ભગવાન ધામમાં લઈ ગયા, છતાં ધીરજ રાખી છે. દુઃખ થાય ન થાય એવું નથી, બાપ છે, પણ ધીરજ રાખી શકે એની ખરેખરી દાદ માગી લે એવી શક્તિ ગણાય. ખૂબ ધીરજ રાખી, સેવા કાર્ય એમનામ કરે જાય છે. વળી રાજક્રિય પુરુષ હોવાથી તેમની મુખ મુદ્રા જોઈ કોઈ પુત્ર વિયોગનું દુઃખ કળી શકતું નહીં, પરંતુ દિલમાં આ દુઃખનો ઘા ઘણીવાર ડંખતો એવી રીતે કે મારા જીવનમાં આ ઇતિહાસ કેવી રીતે સર્જાણો. માનવી માત્રની પાલખી એના સંતાન ઉપાડે છે, મારે મારી પાલખી મારા દીકરા ઉપાડવાનું તો આઘું રહ્યું. એકના એક દીકરાની પાલખીને ખભો મારે મોટી ઉંમરે દેવો પડ્યો. એકના એક દીકરાના પાછા ત્રણ દીકરા, એનો બધો મારે માથે બોજ આવ્યો. અને આમ હું વાહે રહ્યો અને શિવો મોર થઈ ગયો, દુઃખ અંતરમાં લાગતું ક્યારેક ક્યારેક. એથી અંતર દ્રષ્ટિ રાખી વિશેષ ભજન કરતા અને માણાના જીવનમાં આવી કોઈ ઘટના ઘટે ને પછી એને સંસારમાં રસ રહેતો નથી. પછી લોકો બધા આવીને બહુ કહે ત્યારે નિરુત્સાહે બધા કામમાં જોડાતા હોય છે વ્યક્તિ, પણ અંતર એનું સંસારથી વૈરાગ પામી જાય છે. માણા અંદરથી એમ માને છે હું આ જગતમાં ભાઈ, પણ પછી ડાયો માણસ અંદરથી મજબૂત બની અને હવ સમાજને સારું લાગે દુઃખ ન લાગે એમ જીવતા હોય છે, પણ અંદરથી હાવ છૂટા પડી ગયા હોય છે. કરતા વ્યવહાર આટલ્યો ચૂકતા નહીં ભજન, ભગો દોષી કરતા વ્યવહાર આટલ્યો પણ ચૂકતા નહીં ભજન, માટે એવાના ગુણલા ગાય છે જ્ઞાન જીવન. બધાના ગાવાની મારે નવરાઈ નથી, સમજણ પડી. ટૂંકી જિંદગીમાં આલિયા માલિયાના ગાવા જાય તો હારા ગાવા જેવા રહી જાય, માટે હારા હારા આખ્યાન ગોતી કાઢશું અને તમારી આગળ ગાશું, મજા આવે છે. આમાંથી મને ઘણું મળે છે, હું માનું છું તમને ખૂબ મળતું હશે ત્યારે તમે તમારો કિંમતી ટાઈમ બગાડીને અહીંયા આવતા હશો ને. સારી કુર્તી દોડાદોડ. ખરેખર આ બધી કથાઓ સંપ્રદાયના વિપુલ સાહિત્યમાં સુવર્ણ અક્ષરે લખાયેલી પડી છે. આપણે તો મોટા સત્સંગી જીવન કે હિલ્લામત જેવા બે ચાર ગ્રંથોને જાણીએ છીએ અને એમાં આવતી વાતોને આપણે કાયમ ગાયા કરતા હોઈએ છીએ, પણ સંપ્રદાયના વિપુલ સાહિત્યનું ઝીણવટભરી દૃષ્ટિથી અવલોકન કરીને એમાંથી જે વાતો પડેલી હાવ હજી લાઇબ્રેરીમાં છે એને કાઢીને તમારી આગળ પીરસવાની તક ભગવાને અમારા મંડળને આપી છે. અને એમાંથી બધું સારું સારું જે એને વાંચવામાં આવે ગોત્યામાં, હું એકલો તો આ બધું કરતો વળી કેટલુંક વાંચું, પાછા આ બધા સાચું ગોતી લાવે કે ગુરુજી આ એક પ્રકરણ સારું છે, આ એક સારું છે, આ વાત સારી છે, અને આ બધી અમે તમને ભેગી કરી દઈ, પણ તમે તમારી રીતે ગોઠવીને એના દોહાને ચોપાઈને એને હરખું કરી અને સમાજને એનાથી ઘણું બધું જાગૃત બનાવી, લોકોમાં ધર્મ પાળ્યાની શક્તિ આવે, નીતિમત્તાની એનામાં હિંમત આવે, લોકોમાં સેવાભાવના જાગે, ભક્તિભાવ જાગે, સંપની વૃત્તિ જાગે, સહનશીલતા જાગે, ક્ષમાભાવના જાગે, ઉદારતા આવે, એવી આ બધી કથાઓ સમાજ આગળ જો સારી રીતે પ્રસ્તુત થાય તો આનાથી એક સુંદર ભદ્ર સમાજનું નિર્માણ થાય. આ જેવી તેવી વાત નથી, આમાં જેવી તેવી તાકાત નથી. આ કામ બહુ સમાજ ઉપયોગી અને હૃદયસ્પર્શી છે. વળી આજની આધુનિક ટેકનોલોજીનો બહુ મોટો આપણા ઉપર આશીર્વાદ છે. આની સીડી ઓડિયો પછી MP3 5 MP3 9 આ બધી કેસેટો હાવ સસ્તી, એટલે હાવ સસ્તી. તમે વિચાર કરો 260 કલાક કથા તમને ખાલી 60 રૂપિયા મળે. હે, આ જુઓ તો ખરા તમે, આ યુગ તો જુઓ. અત્યારે તમે છાપવા જાઓ તો એક પુસ્તકની ઓછામાં ઓછી 200-250 રૂપિયાની કિંમત થાય. એવા 12 પુસ્તક થાય ત્યારે 260 કલાક થાય. અને 12 પુસ્તક ખરીદો ને તમે વાંચો ક્યારે ને એટલા રૂપિયા કાઢો ક્યારે, એને બદલે 260 કલાકની કથા તમને ખાલી જૂજ રૂપિયામાં આજ મળે છે. એ આજની ટેકનોલોજીનો આશીર્વાદ છે. અમારો તમારો કાંઈ નથી, ભગવાન સ્વામિનારાયણની આ કળિયુગના માણસ ઉપર કૃપા છે. અરે બાપા, હાવ નહીં જેવી નોકરી હોય ને એ માણસ તમારે આરામથી આ બધી સીડી લઈને ટેસ્ટથી એના બાળ બચ્ચા છોકરા ગમે ત્યાં શાંતિથી સાંભળીને ભક્તિ લાભ લઈ શકે, ઓ ઘરે સત્સંગનો લાભ લઈ શકે. આછી વધારે સ્વામિનારાયણ ભગવાનની કૃપા આપણી માથે શું હોઈ શકે? તમે વિચાર કરો, ભગવાને હીરા મોતી મોંઘા કર્યા પણ બાજરો અને ઝાર હોંઘા કર્યા, નહીં જ માણા મરી જાત. હો, મોજ શોખના સાધનો મોંઘા છે પણ બાકી ભગવાને છે ને લાઈટ પાણી હો પ્રકાશ બધું મફત આપ્યું છે. આ પરમેશ્વરની કૃપા છે. એમ આ જગતમાં તમે છે ને ફિલ્મની બીજી ત્રીજી સીડીઓ લેવા જાઓ તો મોંઘી છે, પણ સત્સંગ કથા કીર્તનની સીડીઓ મારે વાલે હાવ હોંઘી કરી છે. આથી મોટી કૃપા કઈ હોય ભગવાનની કહો. બધી રીતે પરમાત્મા આપણું ધ્યાન રાખે છે, માટે આપણે ભગવાનનું ધ્યાન ધરવું. ભક્તવત્સલ ભગવાન જેમ બાળકની માતા રક્ષા કરે, પોષણ કરે, સાચવે, તેમ ભક્તની રક્ષા કરે છે, પોષણ કરે છે, સાચવે છે, આંગળી જાળીને હાલતા શીખવાડે છે, ભણાવે છે, બધું ભગવાન કરે છે. આ ન્યાયવાળા ભક્તો ભગાદોશીના અંતરમાં જરા ક્યારેક ક્યારેક શિવલાલ સાંભળતા ડંખતું હતું આ વાતને. જૂનાગઢ બેઠા બેઠા ગુણાતીતાનંદ સ્વામી અંતર્યામીપણે જાણી, અર્થાત મારા પ્રભુજીએ જણાવી. આ સંતના અંતરમાં પ્રભુ પ્રેરણા થઈ ભગાદોશીના અંતરનું દુઃખ ટાળવા માટે જૂનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી ગાડી જોડાવીને બોટાદ આવ્યા છે. નથી ભગા શેઠે એમને આમંત્રણ આપ્યું, આપ મેળે અંતરભાવના જાણીને આવ્યા છે. સાધુ આવે કોને આનંદ ન થાય? ભગવ શેઠ બહુ રાજી થયા, સ્વામી ભલે પધાર્યા, ધન્ય ભાગ્ય મારા, આપ મારે આંગણે આવા મોટા સંત મંડળ સાથે પધાર્યા સ્વામી રોકાણા. સ્વામીને સુંદર ઉતારો આપ્યો, સીધું પાણી બધું આપ્યું, જે શિવલાલભાઈએ દસખંડની હવેલી કરાવી છે એમાં સ્વામીને રાખ્યા છે. સીધું પાણી પોગાડે છે અને ભાવથી સંત સમાગમ કરે છે. મહારાજના મહિમાની વાતો ગુણાતીતાનંદ સ્વામી એવી કરતા જાણે બે કાંઠે ગંગા જાતી હોય, ગમે પડે એ તણાઈ જાય. એવી સ્વામીની વાક છટા હતી ને એવો કથા પ્રવાહ નીકળતો હતો કે અન્યના અંતર ધોવાઈને સાફ થઈ જતા, જીવ બ્રહ્મરૂપ થઈ જતા. ગુણાતીતાનંદ સ્વામીની વાતે તો કાંઈક બ્રહ્મરૂપ થયા ને કાંઈક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને જેવા છે એવા જાણીને મહાપ્રતાપી બનીને ડંકો વગાડીને ધામમાં ગયા. આ સંત સમાગમનું ફળ કહું છું. ધન ધન કૃપા સંતની સમજી શકે નહીં કોઈ, ધન ધન કૃપા આવા સંતની સમજી શકે નહીં કોઈ, જો સમજી શકે તો તે સંત સરીખો હોય. દુઃખની વેળાએ બરોબર તકો તકની સ્વામીએ ભગાદોશીની સેવા કરી. બાહ્ય ઘા વાગ્યા હોય ને તો એની તો ડોક્ટર પાટાપિંડી કરીને મલમ પટ્ટી મારીને સેવા કરે, પણ હૈયાના ઘાની સેવા એ તો કોક સંતથી થાય. કોક સંત જેવો અદનો આદમી હોય એનાથી એ ઘાના રૂડા રૂપાળા ઓહડ થાય, બાકી બીજાનું કામ નથી. સ્વામીએ ખૂબ પ્રેમ આપ્યો, હું ફાપી, અને તેથી ભગા શેઠને ગુણાતીતાનંદ સ્વામીમાં બહુ હેત વધ્યું. કોઈ માણાને દુઃખની વેળાએ તમે મદદ કરો ને તો એને તમારામાં બહુ ભાવ થાય, બાકી બૂમો પાડે ન થાય. હે કોઈને છે મારામાં ભાવ, તે રાડ્યું નાખીને મરી જાય ને તોય કોઈને થવાનો નથી. આમ જ થોડો ઘસે ને એ જાહે બહુ રાડ્યું નાખીશ તો સારા કામ કરવા માંડે એટલે તારામાં બધાને ભાવ થાય, બૂમો પાડે કાંઈ વળવાનું નથી. ઘણા તો માણા એમ જ કે મને કોઈ પ્રેમ આપો છો તાર તે કોઈને આપ્યો, તે આપ્યો નથી તને ક્યાંથી મળે? કાંઈ મને કોઈ મીઠા વેણે બોલાવતું નથી, પણ તું જીભ ઉપર કાતર સોટાડીને મંડ્યો છો. તું થોડીક હાકર સોપડ મત સોપડ જીભમાં છે, બસ મીઠું મીઠું બોલ દો, હમણાં પ્રેમ મળે છે કે નહીં? નકરી ફરિયાદો જ કરવી છે. ઘણા તો પોતાના હકથી એકય દોરાવા ઊંચા નીચા થવા માંગતા નથી. હકની ખુરશી ઉપડી એવા ફિટ થઈને બેઠા છે, મારો હક મારો હક, હક ભૂલીને હવની સેવા કરવા માંડ, ફરજ માંડ અદા કરવા, હકના ગાણા ગાગા કરીમાં તું છેને હવને મદદરૂપ થવા માંડ. તારો હક ઊંચો મેલ ઘડી જે હોય તે તું મદદ કરીશ એટલે બધા તને મદદ કરશે, તારો હક હોય કે ન હોય. ખ્યાલ આવ્યો તમને? ઘણા માણા પોતાની મોટેપમાં, પોતાના પદમાં, પોતાની ઉંમરમાં પોતાને કાંઈક મળ્યું હોય એમાં એવા ફિટ થયા હોય, બીજા કોઈનું સમજે હણે નહીં, ગણે નહીં, જાણે નહીં, એનું કરો હું. આ તો અદભુત વાત છે સંતની. ગુણાતીતાનંદ સ્વામીએ દુઃખની વેળાએ ભગા શેઠને પોતાની ઊંચાઈ કે પોતાનું જૂનાગઢનું મહંતાઈ પદ કે 300 સાધુના ઉપરીપણું કે 450 રાધાવણ દેવના ગામના વહીવટને પડ્યો મૂકીને આની સેવા કરવા સ્વામી આવ્યા. આ નાની કરુણા નથી? ભગા શેઠ ન સમજી શકે? સમજ્યા કે સ્વામીએ મારા ઉપર બહુ કૃપા કરી, તે શેઠને સ્વામી ઉપર બહુ હેત થયું, આત્મીયતા વધી ગઈ, એટલે હવે વ્યવહારમાંથી સમય કાઢી સ્વામીની પાસે મોડી રાત સુધી બેહી રહેશ અને સ્વામી વાતો કરેશ. અને જેમ જેમ સ્વામીની અમૃતવાણી સાંભળે છે તેમ તેમ અંતર ઠરતું જાય છે. પહેલાં અંદર જે થોડા થોડા ડાઘા છે ને બધા રૂજાતા જાય છે, અંદરથી ભગવત શેઠ મજબૂત બનતા જાય છે. અને સ્વામીએ પણ કરુણા કરીને હૈયાના હેતથી એમને સાચી સમજણી આપી, હો ડારાથી નહીં. સર્વોપરી ઉપાસનાની ઘડ પાડી અને દેહથી આત્મા જુદો છે એની ચોખ્ખી ઘડ પાડી અને ભગા શેઠને બ્રહ્મરૂપ રહેવાની વાતો બહુ સંભળાવી. પ્રૌઢ અવસ્થાએ ભગા દોશીને અનુભવી સંતની આ અનુભવ વાણી ઊંડી અસર કરી ગઈ અને પછી તો આગ્રહ કરીને સ્વામીને રોક્યા બહુ કે સ્વામી જવા નહીં દો, હે કે તમારે વેણે વેણે મારે અંતરે વીજળિયું થાય છે, વેણે વેણે મારો મોહ કપાય છે, વેણે વેણે અંતરમાં જામી ગયેલા મોહ માયાના અંધારા ભાગવા માંડે છે. આપની વાણી મારે ભારે કામની છે, માટે સ્વામી રોકાવ રોકાવ રોકાવ. ગુણાતીતાનંદ સ્વામી રોકાણા છે. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી ભગા શેઠને કે, શેઠ એક વાત કહું કે? હું સ્વામી. રોકાવ રોકાવ કહો છો, મને તમે રોકી રાખ્યો છે પણ હજી જેટલો મારો લાભ લેવો પડે એટલો તમે લેતા નથી ને મને રોક્યો છે. હા વાચી વાત છે ને. ઘણા માણસો સંતોને કહે કે અમારે ગામ આવજો સ્વામી, સ્વામી એને ગામ જઈને બેહે, નીવડો એ વાડીએ જઈને પાણીવાળા. શું સ્વામી એને ગામ જઈને કરે? બોલો, મંદિરના ગોદડા જોવે થાય? ઘણા માણા આગ્રહ કરે કે આ રોકાઈ જાઓ અને હું ઓફિસે જઈને કામ કરો, તમે રોકાવ ને લેવાનો કઈ અરજ છે? ભગા શેઠને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અર્ધો અરજ જગતનો સંબંધ તમે રાખો છો ને અર્ધો અમારો સંબંધ કરો છો, અડધો સત્સંગ જગતનો કરો છો ને અડધો અમારો કરો છો, હવે અમારે અહીંયા રોકાઈને કરવાનું. પરંતુ જો યથાર્થ વાત સમજવી હોય શેઠ તો બેહવાય બરાબર. અને સાંભળો, દર વર્ષે ઓછામાં ઓછો એક મહિનો મારા ભેગા રહેવા આવો અને જો સમય મળે તો બે, હો બે, આ તો ઓછામાં ઓછો એક મહિનો હું જ્યાં હોઉં ત્યાં સમાગમ કરવા આવો શેઠ, બધી અંતરની ખોટ ટાળી દઉં. ભગા શેઠને સ્વામી સાથે હેત બંધાણું હતું તેથી વચન મનાણું, હેત થાય ને તો વચન મનાય. એટલે આપણા સાધુ સંતો પહેલા હેત થવા દેતા હતા, પોતામાં હેત કરે ને માણસો, પોતાને માને પૂજે તો સંતો એ કરવા દેતા હતા, નહીં કે એને મનાવવું પૂજાવું છે એટલે ફોટો રાખવા દે, પગ ધોવા દે, હાર પહેરાવે તો પહેરે, એને ગમે એમ એની પૂજા આ છે તે છે, ગાડી શણગારી લાવે તો બેહે એને રાજી કરવા, આઈ પગલા કરી દેવા રૂમમાં તો કરી દેતા, હારી રસોઈ કરી દો તો કરી દે, જમાડે શું કરવા? કે એ હરિભગતને જો મારામાં હેત થશે તો મારી વાત મનાશે ને મારી વાત મનાશે એનું ભલું થશે. એટલે આ ગણિત ત્યારે આવી વાતને ઘણા બિચારા ઓછી બુદ્ધિના કે રાગ દ્વેષના ગ્રુપમાં સપડાઈ ગયેલા માણસો સમજી શકતા નથી, અને જેમનું તેમનું મનમાં વિચારે કાં બકવા માંડે. મોટા તો મોટા હોય છે, પણ નાના અમથે અમથા ઊંધા સંકલ્પ કરીને પીડાતા હોય છે અને અપરાધ કરતા હોય છે. કાંઈ સમજી શકતા નથી. આવું તો દુનિયામાં પહેલે જ હાયલું આવે છે, હાયલું જવાનું. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી હતા ત્યારે બધાને મહિમા હતા ને બધા દોડીને કેમ કરતા એવું નહોતું. એમને કાપનારા ને એમની ખોદનારાના મોટા ટોળા હતા, સમજાણું. અને આજે એમ હોય, લાભ લેનારા લાભ લે ને બીજા છે તે બીજું ચીજું કર્યા કરતા હોય. જેમાં જે ફસાઈ ગયા ત્યાંથી નીકળી શકતા નથી. પક્ષા પક્ષી મૂકીને પર થવું એ સામાન્ય જીવનું કામ નથી. એટલું બધું સમજી શકે એવી તો આપણામાં ક્યાં શક્તિક ભક્તિક શ્રદ્ધા તાકાત કે કાંઈ હતું ભાઈ, ભગવાનની કૃપા કોકમાં હોય તો. પણ વાત સમજ્યા જેવી છે. શેઠને સ્વામીમાં એ તો બંધાણું એટલે વચન મનાણું. માટે સંતમાં હેત કરે તો સંત હેત કરવા દે, વચન મનાય એનું એમ સારું થાય. અને પછી તો ભગા દોષી દર વર્ષે એક બે માસ જૂનાગઢ જતા, અથવા તો સ્વામી વડતાલ જતા હોય તો હારે થતા, અથવા તો ગામડે હોય તો ત્યાં જતા અને સ્વામી સાથે રહેતા હતા. એમનો ખપ જોઈ સ્વામી બહુ રાજી થયા હતા. સદગુરુનો સમાગમ થતા છેલ્લી ઉંમરે પણ ભગા દોષીએ વ્યવહારનો ત્યાગ કર્યો. પોતાના દીકરાના દીકરા કેશવલાલને મોટો થતા વળગાડ્યું બધું. રાજકીય જવાબદારી પણ છોડી મુચ્છદ્દી વિદ્યા વગેરેનો ત્યાગ કર્યો છે. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ આ શિક્ષાપત્રીના 116માં શ્લોકમાં કયા પ્રમાણેની સ્થિતિ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાવાણીથી થઈ. અને બ્રહ્માનંદ સ્વામી કહે છે એવું છે,
તીન તાપ કી જાલ જર્યો પ્રાણી કોઈ આવે સંત પાસે, ત્રણ તાપની જાળમાં બળતો બળતો આદિ વ્યાધિ ઉપાધિના ભડકામાંથી દાજતો દાજતો કોઈ સંત સરોવર પાસે આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. સાધુ એને તરત જ પોતાની વાણીથી પ્રેમથી હૂંફથી આશીર્વાદથી એની ભગવાનને પ્રાર્થના કરીને ઓલ્યાને ઠંડો પાડે. આ સંતનું કામ છે, શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ રહીએ. તીન તાપ કી જાલ જર્યો પાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. બ્રહ્માનંદ સ્વામીના આ છંદ છે. સાધુ એને સુંદર સુંદર કથાઓ કરી વાર્તાઓ કરી જ્ઞાન કાઢે એના અંતરમાંથી, અને પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવે છે, અને એના અંતરમાં જ્ઞાનના સૂર્યોદય કરે છે. વૈરાગ ત્યાગ રાજત વિમલ ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મ મુનિ યહ જગત મે સંગ અનુપમ સંત કો. વૈરાગ ત્યાગ રાજત વિમલ ભવ દુઃખ કાટત જંત કો. વૈરાગ ત્યાગ જેમાં અતિશય નિર્મળપણે શોભતા હોય અને જીવના ભવ દુઃખને કાઢતા હોય એવા અનુપમ સાધુનો સંગ આ જગતમાં જીવને અમૃત જેવો છે. એના જેવા સુખિયા થવાના બીજા કોઈ સીધા સરળ માર્ગ નથી. આ સીધો માર્ગ છે. આવી રીતે ભગા શેઠ ગુણાતીતાનંદ સ્વામીમાં હેતવાળા થઈને સમાગમ કરવા માંડ્યા. પછી શિવલાલભાઈની જેમ એને પણ ટેવ પડી ગઈ. શું ટેવ પડી ગઈ? કે જ્યારે સ્વામીનો સમાગમ કરવા જાય, કથા સાંભળવા જાય ને, ત્યારે એક નાની ડાયરીને પેન હારે રાખવાતા હારે રાખવાની ટેવ પડી ગઈ. કોઈ પણ વાત એને અસર કરતી લાગે, હૃદયને સ્પર્શતી ટચ કરતી કે જીવન બદલાવવા જેવી કે ઉપયોગી લાગે એટલે એ વાત તરત નોંધી લેતા. આ ટેવ શિવલાલભાઈને હતી. હવે ભગા દોષીને પડી. મને લાગે છે ગુણાતીતાનંદ સ્વામી આ ટેવ એના શિષ્યોને પડાવતા હશે કે તમારે નોટ પેન લઈને આવવું. જેમ કુંડલમાં શિબિર થાય તો મારો કડકમાં કડક કાયદો કે અહીં તમે ભણવા આવ્યા છો, આઈ એમ ટીચર, માટે તમારે છે ને નોટ પેન લઈને આવવું. એમને ધોયેલ મૂળા જેમ આવવું નહીં, ફરજિયાત લાવવી જ પડે. પછી કાંઈક સારી વાત લાગે તો લખે, પણ અહીં તો બહુ ઝાઝો મેળાવડો એટલે તમને તો બહુ કહેવાય નહીં.
એટલે આ તો વાંધો નહીં, પણ શિવલાલ શેઠને અને ભગા દોશીને આ ટેવ પડી. હવે સાંભળજો કે ભગા દોશી પણ પોતાના અભ્યાસ માટે સ્વામીની કોઈ વાત એને ગમે એ લખી લેતા અને એની નાની એવી પોથી બનાવીને પોતાની પૂજામાં રાખતા. એમાંની થોડીક વાતો અહીં તમારે આગળ રજૂ કરું છું. સ્વામી કહે, અમે જે ભજન કરવાનું કહ્યું એવો આગ્રહ રાખે તેને પ્રવૃત્તિ કરતા પણ ભજન થાય, નકર પ્રવૃત્તિ પર રહે તોય ન થાય. જૂની ભાષા છે. અમે કહ્યું એમ જો ટેવ પાડે તો વ્યવહાર કરતા પ્રવૃત્તિ કરતા કરતા મહારાજનું ભજન થાય, નહીં તો પ્રવૃત્તિ મેલીને ધ્યાનમાં બેહે તોય ભજન થાય નહીં. વળી પ્રશ્ન કર્યો છે એટલે ભગા દોશીએ પૂછ્યું છે, જીભના ભજનથી મનનું ભજન અધિક છે તે કેમ સ્વામી કહેતા નથી? ત્યારે સ્વામી કહે, એમ કરવું તે તો કઠણ છે, એ તો શિવલાલ જેવાથી થાય ને બીજો એમ કરવા માંડે તો મુળગો જાય. માટે આપણે જીભથી થાય એ સારું, જીભના ભજન કરતા મનનું ભજન ઉત્તમ છે પણ થતું નથી. ખ્યાલ આવ્યો તમને? જવા હાથમાં માળા રાખીએ, મણકો મૂકીએ, સાંભળજો, મણકાને ટેકે મંત્ર યાદ આવે ને મંત્ર રટાય, અને મંત્રને ટેકે મૂર્તિ સાંભળે. આપણે કામ છે ભગવાનની મૂર્તિનું. મણકાને ટેકે મંત્ર અને મંત્રને ટેકે મૂર્તિ. જો સીધી મૂર્તિ સંભાળી શકતા હોઈએ તો મંત્ર બોલવાની જરૂર નથી, અને સીધો મંત્ર જેમ નામ જપતા હો તો હાથમાં માળા રાખવાની જરૂર નથી, પણ એમ થતું નથી. અને જીભથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન રટો અને જીભ હલાવોય નહીં, અને મનમાં તમે મહારાજના નામને જપી શકતા હો તો જીભથી લેવાની જરૂર નથી. પણ બધાનું આ કામ નથી શિવલાલ જેવાનું, બીજા એમ કરવા જાય મૂળગે જ જાય, કહેતા હાવ ભજન જાય, પાંચ માળા થતી હોય એ ન થાય. વળી જેવા પુરુષને છેવે તેવા ગુણ આવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું અને ભગા દોશીએ લખેલું આ વાક્ય છે કે જેવા પુરુષને સેવે એવા ગુણ આવે છે. તે ભાયતમાનંદ સ્વામીને મહારાજ જેવા છે તેવી વાત ન સમજાણી તે સારું દેહ રહ્યો 176 વર્ષ. કહું કથા? કથા એવી છે કે ભાયતમાનંદ સ્વામી વાગડમાં રહેતા જેની શિવલાલભાઈએ સેવા કરીને આશીર્વાદ મેળવ્યો એ સંતની આ વાત છે. 60 વર્ષની ઉંમરે લગભગ 1861માં કે 60માં મહારાજ મેઘપુરમાં હોની નાળીને ઘેરે ફળિયામાં પોતિયા પર બેઠેલા, અને આ મારવાડ દેશના સાધુ ભાયતમાનંદ સ્વામી મારવાડી હતા, પહેલવેલા પોતાની તેદી 60 વર્ષની ઉંમર અને મહારાજની 20 વર્ષ તેદી આ મારવાડી પરોક્ષમાં સાધુ થઈ ગયેલા. એણે પહેલવેલા મેઘપુરમાં નાણહોનીને ઘરે પોતિયાભર બેઠેલા 20 વર્ષના સહજાનંદ સ્વામીને જોયા 60 વર્ષના મારવાડી સાધુએ, અને એ જ ભાયતમાનંદ સ્વામી 117 વર્ષના થયા પણ શ્રીજી મહારાજ ધામમાં લઈ જાય નહીં. પછી મોટી ઉંમરે એકવાર, એટલે મારા ખ્યાલ મુજબ લગભગ 116 વર્ષના હશે, ત્યારે જૂનાગઢની પંચતીર્થીએ ભાયતમાનંદ સ્વામી ગયા. શ્રીજી મહારાજે પ્રેરણા કરી અને જૂનાગઢની પંચતીર્થી કરતાં કરતાં, એટલે કે જેતપુર ગોંડલ વગેરે ગામડે ફરતા ફરતા જૂનાગઢ જઈને રાત રહ્યા, અને તેદી શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દઈને કહ્યું, એ વાત પછી કહું. કહ્યું પછી ગુણાતીતાનંદ સ્વામી ભાયતમાનંદ સ્વામીને મળ્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મને એક પ્રશ્ન થાય છે પૂછું. ત્યારે ભાયતમાનંદ સ્વામી કે બોલો ને. તો કે તમારી 170 વર્ષ જેવી ઉંમર થવા આવી તમને મહારાજ ધામમાં કેમ નથી લઈ જતા? કારણ કે મને એ પ્રશ્ન છે એ કે મને મહારાજ કેમ તેડવા આવતા નથી, શું મારામાં હવે આ બાકી રહ્યું છે, ખામી હશે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે હું તમને એ જ કહેવા આવ્યો છું, મહારાજ તમને હું કામ નથી લઈ જતા. મહારાજના વચનમાં તમે વર્તનારા વચન મૂર્તિ સંત છો, આત્મનિષ્ઠ સંત છો, મહારાજને બહુ વાલા છો. જેવા મહારાજ તમને વાલા છે એવા તમે મહારાજને વાલા છો, પણ જેવા છે એવા મહારાજને તમે સર્વોપરી સમજતા નથી. એટલે મહારાજના મનમાં એમ છે કે ભાઈ સ્વામી, હું જેવો છો એવો મને સર્વોપરી ક્યારે જાણશે, ક્યારે જાણશે? જો મને સર્વોપરી જેવો છે એવો નહીં જાણે, દેહ પડશે તો એના કલ્યાણમાં બહુ ખામી રહેશે. એટલે મહારાજ તમારું આયુષ લંબાવે જાય છે કે તમે આજ સમજો કાલ સમજો, અને એટલે મહારાજ તમને લઈ જતા નથી કે. ત્યારે ભાયતમાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને સવાલ કર્યો કે ગુરુ સાહેબ, તો આજ દિવસ સુધી કીધું કેમ નહીં? તો કે મહારાજની આજ્ઞા વિના કહેવાય? તો કે આજ કીધું. તો કે કાલ મહારાજે દર્શન દઈને કહ્યું કે ભાઈ સ્વામીને આટલું કહેજો એટલે કહું છું. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ ભાયતમાનંદ સ્વામીને વચનામૃત વંચાવીને વાતો કરીને શ્રીજી મહારાજનું જેવું છે એવું સર્વોપરીપણું સમજાવ્યું. એ વાત સત્સંગના સાહિત્યમાં પ્રસિદ્ધ છે, અને એ ભગા દોશીની નોંધ પોથીમાંથી આ રીતે નીકળી. જેવા પુરુષને સેવે એવા ગુણ આવે છે. તે ભાયતમાનંદ સ્વામીને મહારાજ જેવા છે તેવી વાત ન સમજાણી તે સારું દેહ રહ્યો. પછી તે જ્યારે પોતે મારા ભેગા થયા, એટલે કે ગુણાતીતાનંદ સ્વામી ભેગા, એ જ્યારે પોતે મારા ભેગા થયા ને ઉપાસનાના વચનાવર્ત વંચાવી સમજાવ્યા, ત્યારે ઘેર બેઠી. પછી મારા ધામમાં તેડી ગયા, અક્ષરધામના સાધુ જેવા સાધુ અહીં બેઠા છે. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ ભગા દોશીને કરેલી, એણે આ લખી છે કે ભાયતમાનંદ સ્વામી મારા ભેગા થયા ત્યારે મેં એમને મહારાજના સ્વરૂપની જેવી છે એવી વાત સમજાવી, અને પછી ભાયતમાનંદ સ્વામીને ખુમારી ચડી, અને પછી મહારાજમાં એવા એ લાગ્યા. અને પછી શિવલાલને કીધું કે ફૂંક મારું તો રોગ ઉડાડી મૂકું, પ્રકૃતિ પુરુષ સુધીનું તને રાજ દઈ દઉં, એવું મહારાજના પ્રતાપે મારા બળ વર્તે. ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જેવા છે એવા જાણ્યા વિના સાધુમાં બળ આવતું નથી ને સત્સંગીમાં બળ આવે નહીં. અને સ્વામિનારાયણ ભગવાનને જેવા છે એવા સર્વોપરી જે સાધુ જાણે એ બોલે એમ વિશ્વમાં થાય, એનામાં લાખો માણા તણાય, એને દર્શને અનેકને શાંતિ થાય. ઈ સાધુની વાત જેવી તેવી ન હોય, એની વાહે લાખો માણા ફરતા હોય. એટલે આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને જાણ્યા અને અંતરમાં ધાર્યાનો પ્રભાવ છે એ આ વાત ઉપરથી દેખાય આવે છે. વળી ભગા દોશીની નોંધ પોથીમાં લખ્યું છે કે ભગવત પ્રસાદજીને એકાંતે જ્ઞાન આપતા ત્યાં મને ભેગો દરરોજ સાથે લઈ જતા. ભગવત પ્રસાદ એટલે આચાર્ય વડતાલના બીજા, એટલે ભગવત પ્રસાદ આચાર્યને ગુણાતીતાનંદ સ્વામી જ્ઞાન આપવા જતા ત્યારે ભગા શેઠ કહે છે કે મને હારે લઈ જતા. વળી બોટાદમાં અચિંત્યાનંદજીની ઓરડીમાં બે વાર એકાંત કરી, એટલે કે ત્યાં બે વાર હું ગુણાતીતાનંદ સ્વામી સાથે એકાંતમાં બેઠેલો. બે વ્યવહારને મોક્ષ બતાવ્યો, એટલે બે વ્યવહાર, આનો અર્થ હું મારી રીતે કરું છું, સત્સંગનો ને સંસારનો, બે વ્યવહાર શીખવાડ્યા અને મોક્ષની રીત શીખવાડી, અથવા તો બે વ્યવહારને મોક્ષ બતાવ્યો. કહેતા વ્યવહારની રીત શીખવાડી અને મોક્ષ માર્ગ પણ મને શીખવાડ્યો, એટલે બે વાત શીખવાડી, ને સુખ પણ ઘણું જ આપ્યું. વડતાલ રહ્યા ત્યાં સુધી વાડીએ એકાંત હંમેશ કરી. વડતાલ જ્યાં સુધી અમે રહ્યા ત્યાં સુધી હું અને સ્વામી વાડીએ એકાંતમાં કાયમ સમાગમ કરતા, એવું આ ભગા દોશીની ચોપડી છે. તથા ફરવા નીકળતા ત્યાં પણ એકાંત કરી. સ્વામી આર્ય ગામડે ફરવા જતા ત્યાં પણ એકાંતમાં ભગવત દોશી સ્વામી પાસે બેસીને સત્સંગ કરતા. આ વાતો ઉપરથી એ જાણવા મળે છે કે સાધુ પાસે એકાંતમાં બેસીને નિખાલસ ભાવે મનની મૂંઝવણો અને મનના દોષો અપરાધો પોતાની ખામીઓ કહીને એના ઈલાજ રૂપે સ્વામી પાસેથી વાતો સાંભળીને જે સત્સંગ કરવો એને એકાંતનો સત્સંગ કહેવાય. આ મોટી સભામાં તો તમે કાંઈ તમારી મૂંઝવણી કે પાપ કે દોષો કે જે કાંઈ તમને કસર વર્તતી હોય, લોભ કામ ક્રોધ ઈર્ષ્યા અભિમાન જે કાંઈ પીડા અંતરની હોય એ કાંઈ કહી શકો નહીં, એટલે એની અપ ટુ ડેટ દવા થાય નહીં, એ એકાંતમાં થાય. એકાંતમાં તમે બોલીએ શકો અને સાધુ એ પ્રમાણે પડીકી બનાવીને આપીએ શકે. આમ પહેલાના મોટા સાધુ અને મોટા હરિભગતો એકાંતનો સમાગમ કરતા એ આ વાત ઉપરથી સમજાય આવે છે. આજ બહુ એવું દેખાતું નથી. એકાંત કરી તેમાં પણ મોક્ષ અને વ્યવહાર એ બે વાત બતાવી. ગયા સમયથી લઈને આ સમય પર્યંત એટલે 1918 થી સંવત 1919 સુધી પોતે અંતર્યામી પણ જણાવતા ગુણાતીતાનંદ સ્વામી, એટલું બધું જણાવતા કે કસર જ રાખી નહીં ને સુપન પણ ઘણી જ વખત તે ગણતી નહીં. હવે આ હું લખ્યું મને સમજાતું નથી, જૂની ભાષા છે. સુપન પણ ઘણી જ વખત તે ગણતી નહીં. સુપન એટલે સપનું હોય એવું મને લાગે છે કે સપનું ઘણી વખત આવેલું સપનામાં સ્વામી એની ગણતરી નહીં. તે રીતે સુખ આપી કેટલીક વાર વાતો કરી જ્ઞાન આપે. દિવસે વડતાલે એકાંતે વાતો કરી હોય તે રાતે હોવે ત્યારે બધી સપનામાં સ્મરણ રહેવા વાસ્તે કહેતા, એટલે સપનામાં પાછા સ્વામી એ બધી વાતો કહેતા એવો અર્થ દેખાય છે. ઇત્યાદિક અંતર્યામી પણ જણાવવામાં તો કસર જ રાખી નથી ને એ જેવા તો કોઈ સમર્થ થયા નથી ને થશે પણ નહીં. આ ગુણાતીતાનંદ સ્વામીમાં ભગા દોશીનો જે ભાવ છે તે પ્રગટ થાય છે આ વાક્યમાં. સર્વોપરી ભાવ થયો. આ દેહનું નિમિત્ત કેટલું હશે એવું ભગા દોશીએ સ્વામીને પૂછ્યું છે કે કોકે પૂછ્યું છે, પણ લખ્યું છે કે આ દેહનું નિમિત્ત કેટલું હશે. ઉત્તર, સત્સંગમાં તો ભગવાનની ઈચ્છા એ દેહ રહે કે પડે. ક્યાં? સત્સંગમાં. સત્સંગમાં તો ભગવાનની ઈચ્છા એ દેહ રહે, એટલે કે આયુષ ન હોય પણ ભગવાનની ઈચ્છા એ દેહ રહે, અથવા તો આયુષ હોય તો પણ ભગવાનની ઈચ્છા એ દેહ પડી જાય, આવો અર્થ થાય. સત્સંગમાં તો ભગવાનની ઈચ્છા એ દેહ રહે કે દેહ પડે, આયુષ હોય કે ન હોય એની યારે માથાકૂટ નથી, કેવળ ભગવાનની ઈચ્છા એ દેહ રહે કે પડે. ને કોઈક બહુ ઉતરતો હોય તેને પ્રારબ્ધ પ્રમાણે દેહ પડે. સત્સંગમાં બહુ ઉતરતો હોય ને એને પ્રારબ્ધ પ્રમાણે દેહ પડે. બાકીના સર્વેના દેહ તો ભગવાનની ઈચ્છા વડે રહે કે ભગવાનની ઈચ્છા વડે પડે એમ કહ્યું. ને શિવલાલને તો દાડે દાડે સમાસ થતો હતો તો પણ મહારાજ તેડી ગયા. કાંઈ શિવલાલની આયુષ ખૂટી નહોતી ગઈ, ભગવાનની ઈચ્છાએ શિવલાલને તેડી ગયા. અને ગુણાતીતાનંદ સ્વામીનો દેહ ભગવાનની ઈચ્છાથી વગર આયુષ્ય 24 વર્ષ રહ્યો, એ ભગવાનની ઈચ્છા. અને આયુષ હતી ને શિવલાલને લઈ ગયા, એ ભગવાનની ઈચ્છા. આ સત્સંગમાં આવું બધું છે. સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા એ જ સત્સંગીઓનું પ્રારબ્ધ છે, બીજું નથી. પણ આ વાત સમજાય નહીં એટલે જીવમાં બળ આવે નહીં. માટે એ તો જેમ મહારાજને ગમે એમ કરે. વળી જેને સમાસ કે અસમાસ થવાનો હોય તે સારું મૂકી જાય કે તેડી જાય, પણ કાંઈ મેળ નહીં એમ કહ્યું. ગુણાતીતાનંદ સ્વામીને સૌરઠ દેશના હરિભગતને સમાસ કરવા સારું મૂકી ગયા અને શિવલાલભાઈને નહોતું રહેવું તો લઈ ગયા. આનો કાંઈ મેળ નહીં, ભગવાનની લીલા ન્યારી છે. આવી બધી વાતો ઘણી બધી શિવલાલભાઈની પોથીમાં અને ભગા દોશીની પોથીમાં લખેલી છે. વાલા ભક્તો, આ બધી વાતો વર્ષો પહેલાંના અક્ષરમાં લખી લે છે, ઉકેલવી પણ કઠણ પડે. પણ એનાથી આપણને ખ્યાલ આવી જાય કે એ સાધુ હું સમજતા કેમ વાતો કરતા, કેવી વાતો કરતા, ને એ સત્સંગીઓ કેવી સાંભળતા ને કેવી લખતા ને કેવી રાખતા ને કેવી રોજ વાંચતા ને શું અભ્યાસ કરતા, એનો એક આપણને અંદાજ આવી જાય છે. આવી અદ્ભુત વાતો છે જે આપણે શીખવા જેવી છે. વાલા ભક્તો, એક હાસ્યનો પ્રસંગ છે, મજા આવે એવો છે. ભગા દોશી જાડા બહુ હતા, સુખી ઘર પેઢીઓથી, ખાવા પીવાની કોઈ તાણ નહીં, નગર શેઠ એટલે બહુ જાડા. એનો એક હાસ્યનો સરસ પ્રસંગ છે. બીજું, ભગા શેઠના જીવનચરિત્રમાંથી એમને જમાડવાનો આગ્રહ બહુ જણાય છે. સંતોને રસોઈ દેવાનો આગ્રહ, હરિભગતને જમાડવાનો આગ્રહ બહુ જણાય છે. એનો અર્થ એવોય નીકળે કે શેઠ જમાડવામાં ને જમવામાં બરાબર રસ લેતા હશે. જાડા છે એ ઉપરથી જમવામાં કહું છું, કોઈ ગરીબના છોકરા જાડા થતા નથી એટલે સમજાણું. એકવાર મહારાજ કારિયાણીમાં હતા, ભગાશેઠને ખબર પડી એટલે ભગાશેઠ કારિયાણીએ ગયા અને ત્યાં સંતો ભક્તોને બધાને હાટા જલેબીની રસોઈ આપી. જેવી તેવી રસોઈ તો શેઠ કરાવે નહીં. પછી બધાને જમાડ્યા, મહારાજે બધાને પીરશું. શ્રીજી મહારાજ પછી કારિયાણીની અક્ષર ઓરડીમાં આવી એક ઢોલણી હતી એના ઉપર પોટ્યા. ઢોલણીની જમણી બાજુએ સુરા ખાચરને મહારાજે હોવડાવ્યા, હે બોલ આ હોઈ જા. પછી તેની ફાંદ ઢોલણીની ઈંચ બરોબર આવી. મહારાજ તેના પેટની ડૂટીમાં ડાબા પગની પાની રાખીને હલાવવા માંડ્યા. એટલે તમને ખબર પડી, જમણી બાજુ સુરા ખાચરને હુવાડ્યા એટલે મહારાજ પડખાભેર થઈ ડાબો પગ આમ લાંબો કરી અને સુરા ખાચરની ડૂટીમાં પાની રાખીને મહારાજ હલાવે, આમાં ભી દે. એટલે સુરા ખાચર રમૂજ કરે, ભણવું મહારાજ રવા દો, બહુ દબાશો તો ભણવું મારો જીવ ઉડી જાય. આવી રીતે રમૂજ કરતા હતા. ત્યાં ભગા શેઠ રજા લેવા આવ્યા, મહારાજ હવે બોટાદ જવા નીકળું. મહારાજ પાસે આવ્યા, એને જોઈને સુરો ખાચર બોલ્યા, શેઠ, હે શેઠ. અને મહારાજ ડ્યુટીમાંથી આમનામ આમ દબાવી રાખે છે અને સુરો ખાચર બોલે છે, શેઠ, તમે મને બહુ ચાણી કરીને જલેબી હાટા જમાડ્યા, પણ મહારાજ હમણે મારા પેટમાંથી ભણું બધા કાઢી નાખશે, કે આ નહીં રવા દે પેટમાં. એ જ વખતે મહારાજ કે, સુરા, હે સુરા, તારી ફાઇન્દ મોટી કે ભગા શેઠની ફાઇન્દ મોટી? મહારાજ હવે રમૂજે ચીડ્યા છો. હા, તારી ફાઇન્દ મોટી કે ભગા શેઠની ફાઇન્દ મોટી? બે ફાઇન્દાળા ભગત છે. સુરો ખાચર કે, ભણે મહારાજ, શેઠની ફાઇન્દ તો હોનો ખાય છે. મહારાજ કે, શું કીધું? સોનું ખાય છે, સોનું માટે મોટી જ હોય ને. મહારાજ કે, ફાઇન્દ હોનું કેમ ખાય? કાંઈ સમજાણું નહીં. સુરો ખાચર કે, ઈમ છે વાત તારે, સમજાય એવી નહીં કે? હા. મહારાજ કે, તમે કહો તો કહો, હું ન કહું. સુરો ખાચર કે, હું ન કહું, એ વાત જેમ છે એમ બ્રહ્માનંદ સ્વામી જાણે. હા, મને તો બ્રહ્માનંદ સ્વામી કીધી, પણ એની પાસે સાંભળો ને તો મજા આવે એવી. બ્રહ્માનંદ સ્વામી જાણે તો? હા. મહારાજ કે, બોલાવો બ્રહ્માનંદ સ્વામીને. આરે નિત્યાનંદ સ્વામીને બોલાવો. એટલે મહારાજે બેન બોલાવ્યા, કંઈક મજાક કરવી. એટલે નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બે મહારાજ પાસે આવ્યા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે, હવે તમે બે અમારા ત્યાગી અને બે અમારા ગ્રહસ્થ, ચાર ફાંદાળા ભેગા થયા. મહારાજ કે, સાચું બોલો, તમારા ચારમાંથી ફાઇન મોટી કોની? ડાયોમીટરમાં, ઊંચાઈમાં, અંદર માલ ભરવામાં, એને ગમે રીતે માપો એમ, તમારા ચારમાં કોની ફાઇન મોટી છે? બ્રહ્માનંદ સ્વામી કે, હે મહારાજ, ફાઇન તો આમ જોવામાં જો અમારે ચારેયની હરખી છે, પણ અમારી ચારેય ફાઇંદોના આહાર નોખા નોખા છે. તે મહારાજ કે, વળી એ કાંઈ હું ન સમજો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, જો સમજાવું. હે, એક સરસ સાખી બોલે બ્રહ્માનંદ સ્વામી, શીઘ્ર કવિ. તત્કાલ ચારેય ફાંદને માટે બ્રહ્માનંદ સ્વામી એક સાખી બનાવી. સત્સંગના સાહિત્યમાં આ સાખી અમર થઈ ગઈ. એ જી એક ઉદર કાંચન રાખે, એક પ્રભુ કી પાની, સમજો, એક ઉદર કાંચન રાખે ને એક પ્રભુ કી પાની, એક ઉદર સાહિત્ય રાખે એક જ્ઞાન કી ખાની. આવો દોહરો લખ્યો, એક ઉદર કંચન રાખે અને એક પ્રભુ કી પાની. એટલે કંચન જે ઉદર રાખે છે એ ભગા શેઠનું ઉદર, અને પ્રભુની પાની પેટ ઉપર રાખે છે એ સુરો ખાચર. એક ઉદર સાહિત્ય રાખે એટલે બ્રહ્માનંદ સ્વામી, સાહિત્યનો ખજાનો, અને એક ઉદર જ્ઞાન કી ખાની એટલે જ્ઞાનનો ખજાનો એટલે નિત્યાનંદ સ્વામી. આમ અમારા ચારેયની ફાઇંદના આહાર જુદા છે, ફાઇન્દ હરકી છે. એટલે મહારાજ કે, વાહ, પણ આ ભગા શેઠની ફાઇન્દ હોનું ખાય છે એ કાંઈ સમજાતું નથી, એ વાત કરો. હા, આની ફાઇન્દમાં મારી પાણી છે એ તો બરાબર છે. બ્રહ્માનંદ સ્વામીની ફાઇન્દ સાહિત્યથી છલોછલ ભરી છે, કારણ કે બ્રહ્માનંદ સ્વામી લખવા માંડે એટલે નકરું સાહિત્ય સર્જાય. એટલે એ વાત એ બરાબર છે. નિત્યાનંદ સ્વામીની ફાઇંદમાં નકરું જ્ઞાન ભર્યું છે એટલે સ્વામી બોલે એટલે નકરું જ્ઞાન જરે એટલે એ તો મનાય, પણ કાંઈ શેઠ બોલે ત્યારે કાંઈ હોનું જરતું નથી. માટે શેઠની ફાઇંદ હોનું ખાય છે એ મને ઘડી પડી નહીં, કોણ કહે છે? મહારાજ. માટે એ વાત કરો કે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, ભગા શેઠ, હું તો કે, બોલો, તમારો વેટ ખોવાઈ ગયો હતો ને, એ વાત તમે મહારાજને સંભળાવો. મહારાજ, મને તો ભગા શેઠે કરેલી એટલે ખબર, બાકી
જેમ છે એમ ભગવો છે અટજાણે. સુરો ખાચર કે મને બ્રહ્માનંદ સ્વામી કીધેલી, બ્રહ્માનંદ સ્વામી કે મને તો ભગા શેઠે કીધેલી, માટે એ અહીંયા હાજર છે ને મારે ડાપણ કરવું, એની પાસેથી સાંભળી લ્યો ને એના અનુભવની વાણી. એટલે મહારાજ કે તો ભગા શેઠ લ્યો તાર તમે થવા દો. એટલે ભગા શેઠ કે મહારાજ સાંભળો તારે અક્ષર ઓરડીમાં મહારાજ ઢોલણી ઉપર હોતા છે, સમજાય તમને, જમણે પડખે થયા છે, જમણે પડખે ઢોલણી હેઠે સુરા ખાચર હુવાડ્યા છે, સુરા ખાચરની ફાઇન ઢોલણીની ઈ હુદી છે, મારા જમણા પગની પાની એની ડોટીમાં રાખીને પાછા હલાવવાનું તો બંધ કરવાનું જ નહીં, એ તો ચાલુ જ પોગ્રામ. અને ભગા શેઠને કહે છે કે તમે કહો. એટલે ભગા શેઠ કે મહારાજ ગયા ઉનાળામાં બપોરે મને ગરમી બહુ થઈ, પછી આ પછી હું મારા ઘરે ઓરડામાં નાવા ગયો. મોટા શેઠના બંગલામાં નાવાના મોટા ઓરડા હોય, સમજાણું, હા, એના બાથરૂમ એટલે આખો રૂમ જ હોય, નાનામાં જ શેઠ હમાય નહીં. હા, ગરીબ માણાના સંડાસ બાથરૂમમાં ગીર્યા હોય તો નીકળે નહીં, બાણા તોડો આપણો. મારા ઓરડામાં નાવા ગયો, ભૂતળાની માટી લઈ એમાં થોડી સાસ નાખી, અરીઠાનું પાણી નાખ્યું તથા થોડું તેલ નાખ્યું, અને પછી ગોળી અને શરીરે સોળી અને બે હેલ પાણી ઢોળીને હું તો નાયો. કે જૂના જમાનામાં આવું કરી નાતા, તેથી હાબુની ફેક્ટરીઓ બહુ નહીં. હાબુ મહારાજ વખતે આવી ગયેલા, પણ એ કોણ વાપરતું હશે સિયાજીરાવ સરકાર કે કોણ એ ખબર નથી. વતના મર્તમાં નામ હાબુનું છે એટલે ખબર છે 200 વર્ષ પહેલાં હાબુ હશે, પણ ભગા શેઠ જેવો શેઠ આમ નાઈ છે એના ઉપરથી દેખાય છે કે આટલા રૂપિયાવાળાએ હાબુ તેદી નહીં વાપરતા હોય, અરીઠાના પાણીથી નાતા હોય છે. આ ઉપરથી અમુક અંદાજ આવે કે હું બે હેલ ઢોળીને પાણી સ્નાન કર્યો, પછી કપડાં પહેરી અને મહારાજ હું દુકાને ગયો, અને ત્યાં જઈને જ્યાં લખવા બેઠો ત્યાં મારા જમણા હાથના અંગૂઠામાં હું હોનાનો વેઠ પહેરતો હતો ને એ મારા જોવામાં ન આવ્યો. પછી હું વિચાર પડ્યો કે આ વેઠ ક્યાં ગયો, પછી પાછો ઘેરે આવ્યો, નાવાના ઓરડામાં ગોતાવ્યો, ન્યા ન મળ્યો, પછી બીજે બધે ગોત્યો, ન મળ્યો, પથારીમાં ગોત્યો, ન મળ્યો, વળી ફરી પેઢીએ ગયા, રસ્તામાં જોયો, ન મળ્યો, પછી કામકાજ કરવાવાળાને ઘરના સભ્યોને બધાને પૂછી જોયું, બધા પાસે ગોતાવ્યો, ન મળ્યો, વેઠ મળ્યો નહીં. પછી તો બધા કામ કરવાવાળાને એમ વેમ જવા માંડ્યો કે શેઠ અમને ચોર ઠરાવે છે. પછી મહારાજ એ વાત પડી મેલી, જવા દો જ્યાં ગયો ત્યાં વેઠ. પછી મહારાજ 15 દિવસે હજામત કરવાની પાળી આવી. આના ઉપરથી એવું દેખાય છે કે 9 લાખ રૂપિયાના આસામી એ વખતના વાણિયા અને શેઠિયાઓ પણ 15 દિવસે એક વાર હજામત કરાવતા હતા. આના ઉપરથી સાબિત થાય છે. આજ વહેલા ઉઠીને હવ દાઢી પૂજા કરે એવું પહેલા નહીં હોય, સમજ્યા, કરી નાખું દાઢી ન મૂકતા કાઢી લાવો સોલી નાખું. બીજું 15 દિવસે હજામત કરવાની પાળી આવી એટલે તે દિવસ આવ્યો. એટલે પછી હજામત કરાવી ફરીને તે જ ઓરડામાં ના વાગ્યો, અને હજામત કર્યા પછી નાતા હશે એ પણ આમાંથી જણાઈ આવે છે. ખ્યાલ આવ્યો તમને? શીખવા જેવું જ ઘણું છે. એ જ ઓરડામાં ના વાગ્યો અને તે ફીણવાળા પાણીથી, એટલે અરીઠાના ફીણવાળા પાણી, તો ફીણવાળું પાણી ભૂતળો વગેરે શરીરે ચોળ્યું, અને મારા પેટમાં મારા 3 વળ છે, જોવો તમે, જોવો છો ને, હવે 3 વળ એ બરોબર ફીણવાના પાણીથી ચોળી ચોળીને 3 વળ સાફ કર્યા, ત્યાં બરોબર વચલા વળમાં મૂંડી આંગળી નાખીને હું સાફ કરતો તો ડફ લઈને વેઠ બહાર પીડ્યો. હે મહારાજ, મહારાજ ખખડી પડ્યા. હા, 15 દિવસે નીકળ્યો બારો, બોલો. આમ મારી ફાંદે 15 દિવસ પ્રભુ વેઠ હાચ્યો, સમજાણ, ગજબની વાત છે. તમને આ વાત મનાય ન મનાય પણ હકીકત છે. ઘણા જાડા માણસોના પેટમાં ને બધે એવા વળ પડતા હોય, વેઠ હું મોટી વસ્તુ તમે રાખો તો રહી જાય. મેં એક બહુ જાડો માણસ જોયેલો, ખાસ જોવા ગયેલો, કેવો જાડો પણ, અને એના વળ એટલે મેં તો છે ને એક બે વળ ચાઈને જોવા સારું આમ કરીને આમ તાણીને જોયું ક્યાં સુધી ઊંડે છે, પણ એ તાગનું આવ્યો બોલો આવું. એ હાલી નહોતો એક તો, એ ભાઈ હુઈ રહેતો હતો, ગુજરી ગયો, હવે છે નહીં. ત્રણ દિવસ મારા પેટે મારો વેઢ હાચવો, પછી મહારાજ આ તો બધું પચી ગયું. અને ત્રીજે દિવસે બ્રહ્માનંદ સ્વામી મંડળ સાથે બોટાદ સત્સંગ કરાવવા આવ્યા, અને મેં સંત મંડળને રસોઈ દીધી. પછી ઠાકોરજીને થાળ ધરાવી, હવ સંતો જમવા બેઠા, અને હું પણ સ્વામીની સામે પછી જમવા બેઠો, ત્યારે મારી ફાંદ જોઈ બ્રહ્માનંદ સ્વામી મને કે, વાહ બગા શેઠ, તમે તો ગણપતિ રૂપ છો. ત્યારે મેં સ્વામીને કહ્યું કે સ્વામી એક રમૂજની વાત કરું, આ તો તમે ગણપતિ રૂપ મારી ફાઈનને કીધી એટલે કહો. સ્વામી કે કયો, અને પછી મેં સ્વામીને આ વેઢવાળી વાત કરી. સ્વામી આ વાત સાંભળીને ખૂબ હસ્યા. ત્યારથી કે છે બ્રહ્માનંદ સ્વામીને સુરો ખાચર મારી ફાઈન હોનું ખાય છે એમ વાત કરે છે કે તે દાડાના જ્યારે મને ભાળે ત્યારે કે શેઠની ફાઈન હોનું ખાય છે. આ વાત સાંભળીને મહારાજ બહુ હસ્યા. પછી મહારાજ કે, શેઠ ગ્રહસ્થમાં તમો બંને સુરો ખાચર અને તમે, અને ત્યાગીમાં અમારે આ બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી, તમે ચારેય ગણેશ મૂર્તિ જેવા ફાયદાળા છો. આમ કહીને મહારાજ બહુ હસ્યા. આ બધું જોઈને ગોપાલ સ્વામી કે, વાહ ભગા શેઠ, તમે વેઢની વાત કરીને આજ તો મહારાજને રાજી કરી દીધા. એટલે શેઠ રાજી થયા. પછી રજા લઈને શેઠ ગયા શિગ્રામમાં બેસીને ઘરે. વાલા ભક્તો, આ વાત સદગુરુ દેવાનંદ સ્વામીએ નજરે જોયેલી, અને એ દેવાનંદ સ્વામીએ આ વાત કવિ દલપતરામને કરેલી, અને દલપતરામે આ વાત અયોધ્યા પ્રસાદજી મહારાજના હજુરી સેવક પાર્ષદ કેશર ભગતને કરેલી, અને કેશર ભગતે આ બેઠે બેઠી વાત કવિ માવદાનજીને કરેલી, અને માવદાનજીએ ભગા શેઠનું જીવન ચરિત્ર લખ્યું એમ આ વાત લખી છે. શેઠની ફાઈદ હોનું ખાય છે એ વાત આજ મેં તમને કરી. વાલા ભક્તો, આવા મહારાજના રાજીપા તથા કૃપાપાત્ર ભગા શેઠના ઘણા બધા ગુણો હતા. હરિચરિત્રામૃત સાગરમાં સિદ્ધાનંદ સ્વામીએ થોડા ગુણો લખ્યા છે આપણે હમણાં.
ભગા શેઠ અનન્ય હરિદાસા, ભગા શેઠ અનન્ય હરિદાસા, હરિ કે વચન કે બંધાય એવું પાસા.
ભગા શેઠ મહારાજના અનન્ય દાસ હતા, મહારાજના વચનરૂપી પાસમાં અખંડ બંધાયેલા, એટલે કે ક્યારેય મહારાજની આજ્ઞા લોપતા નહીં.
બાલાપન છે ધન સંપદ અપારા,
નાનપણમાં જ એમને ધન સંપત્તિ બહુ હતી.
બાલાપન છે ધન સંપદ અપારા, પિતા કુ એક પુત્ર સો પરિવાર,
ભાઈચંદ શેઠ ને એક જ દીકરો હતો ભગા શેઠ.
ધન સંપદ મેં પ્રીત ન લેશા,
પણ ભગા શેઠ ને ધન સંપત્તિમાં પ્રીત નહોતી, ગોપી નહોતા.
સત્સંગ મેં પ્રીત કીએ વિશેષા,
સત્સંગમાં એણે બહુ વિશેષ પ્રીતિ કરી હતી.
સુવર્ણ ભૂષણ વિવિધ પ્રકારા,
વિવિધ પ્રકારના સોનાના ઘરેણા બાપ પહેરાવતા હતા.
પિતા પહેરાવત વાર ન પારા,
વારે વારે બાપા એને સોનાના ઘરેણા પહેરાવવાનો આગ્રહ કરતા.
સર્પભૂષણ સમ માનત તાઈ,
સર્પ જેવા એ ઘરેણાને ભગવ શેઠ માનતા.
પેરી કે પ્રસન્નતા સબુ ન દેખાઈ,
એ ઘરાના પહેરીને પ્રસન્નતા ક્યારેય ભગા શેઠે જણાવી નથી.
સત્સંગ તો છોડાવન કાજા,
સત્સંગ તો છોડાવન કાજા,
કોટિ ઉપાય રચે હું સાજા,
એના બાપા ઘરેણા વસ્ત્ર વગેરે પહેરાવતા હતા, પણ ક્યારેય ભગા શેઠ એને પહેરીને રાજી થયા નથી. વળી એના બાપાએ ભગા શેઠને સત્સંગ છોડાવવા માટે બહુ ઉપાય કર્યા હતા, બહુ. કોટી ઉપાય રચે હું સાજા, કરોડો ઉપાય રચ્યા, પણ ભગા શેઠે સત્સંગ ન છોડ્યો, તે ન જ છોડ્યો. આવી અદ્ભુત વાતો છે. એક ભગા શેઠનો બીજો અદ્ભુત પ્રસંગ છે. એક વાર ગઢડાના દાદા ખાચરના પ્રેમ ભર્યા આગ્રહથી ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં મોટો સમયો કર્યો. એ સમયમાં રાજા રજવાડા તથા સુરત, વડોદરા, અમદાવાદ વગેરે વગેરે શહેરના મોટા મોટા સંઘો અને એ સંઘોની સરભરા કરે તેવા સમયના કારભારી કોને નિમવા એવી એક ચર્ચા થયેલી. આ સમયો કરતી વખતે એ વખતે મોટા મોટા સદગુરુને મહારાજે પૂછ્યું કે દાદા ખાચરની ભાવના છે ને મોટો સમયો કરવો છે ને મોટા મોટા માણસો આવે એની બધાની સરભરા કરે એવો કારભારી જોઈએ છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે એવો કારભારી જોતો હોય કે મોટા માણસના અંતરને જાણીને સરભરા કરે તો એ ભગો દોષી હાલે. હા, કે બોટાદના ભગા શેઠનું નામ અમે દઈએ છીએ. એટલે મહારાજે ભગા શેઠને બોલાવ્યા અને કહ્યું કે મોટા મોટા માણસો સમયમાં આવે એમની સરભરા તમારે કરવાની છે. ભગા શેઠ કે કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી આજ્ઞા. ભગા શેઠની નિમણૂક થઈ, પણ ભગા શેઠે એમ કીધું કે મહારાજ મને તમારે સાથે લાધા ઠક્કર અને અરજી ઠક્કર એ બેયને આપવાના, એ મારી સમિતિ મારી હારે જોઈ તો મને વાંધો નથી. મહારાજ કે કાંઈ વાંધો નહીં, લાધા ઠક્કર અરજી ઠક્કર બેય તમને આપ્યા. પછી બેયને રાખીને ભગા શેઠે તો બરાબર સમયાનું કામ સંભાળ્યું. જે કોઈ સારા મોટા રાજા રજવાડાના માણસો આવે એમની બરાબર સરભરા કરે. શેઠનું શરીર બહુ જાડું હતું, છતાં પાકશાળામાં, ઉતારામાં, મંદિરે, મહારાજની પાસે, વળી બીજે ત્રીજે શેઠ બધે પોગી વળતાઓ. મોટાની સરભરા કરવામાં કાંઈ કચર રાખી નહીં, સભામાં આમ દરેક સ્થળોએ સેવામાં હાજર ને હાજર રહે. છેલ્લે દિવસે ભગવાન સ્વામિનારાયણની જ્યારે પૂજા કરવાની હતી ત્યારે ભગા શેઠની હાજરીની જરૂર પડી, એટલે મહારાજે કહ્યું કોઈ ઝટ જાઓ, ભગા શેઠ જ્યાં હોય ત્યાંથી બોલાવી લાવો. એટલે ભગા શેઠને ખોળવા માટે માણસો નીકળ્યા. હવે ત્યાં જ રસ્તામાં શેઠામાં મળ્યા અને એણે શેઠને કહ્યું, શેઠ શેઠ, એ ભગાભાઈ, મહારાજ તમને જલ્દી સભા મંડપમાં બોલાવે છે અને તમારું કામ છે. શેઠ કે તમે જાઓ, હું આવું જ છું, એમ વાત કરી. પછી બીજે જાને એ લોકો કે તો કે જાઓ તમે આવું છું. પછી ભગા શેઠ સભામાં આવ્યા અને મહારાજ પાસે હાજર થયા. મહારાજની કૃપાથી ભગા શેઠને અનેક સ્થળે અનેક રૂપે બધાએ જોયા, એનું લોકોમાં બહુ મોટું આશ્ચર્ય થયું. અને આ વાત જાણ્યા પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એક સરસ મજાનો મનોહર છંદ લખ્યો છે, અદ્ભુત છંદ છે.
ઉતારે ઉતારે ભગા દોષી ને નિહાળીએ, ભવન ભવન માહી પણ ભગો દોષી દિશે, ભગો દોષી દિશે મેળી માળીએ ને જાળીએ, ગામ માહી ભગો દોષી, ગામ માહી ભગો દોષી, ઠામ ઠામ ભગો દોષી, ભગો દોષી ભાળીએ, ઠામ ઠામ ભગો દોષી, ભગો દોષી ભાળીએ.
આ બ્રહ્માનંદ સ્વામીનો મનર સંદ છે. ભારે સમયો ભરાયો જ્યારે ગઢપુર, ત્યારે ભગા દોષી કારભારી કર્યા વન માળીએ, હરી પાસે ભગો દોષી હાજર હંમેશ રહે, વળી ઉતારે ઉતારે ભગા દોષીને નિહાળીએ, ભવન ભવન માહી પણ ભગો દોષી દિશે, ભગો દોષી દિશે મેળી માળીએ ને જાળીએ, ગામ માહી ભગો દોષી, ધામ માહી ભગો દોષી, ઠામ ઠામ ભગો દોષી ભાળીએ. આ વાત અમદાવાદ ગાદીના આચાર્ય શ્રીની ચાર પેઢીના છડીદાર હમણે મેં કીધું, હજુરી પાર્ષદ કેશર ભગતે કવિ માવદાનને કહેલી, અને આ છંદ પણ એણે કહ્યો. અદ્ભુત વાત છે. આવી રીતે આ ભગા દોશીને અનેક રૂપે સમૈયામાં ભાળેલા. વળીવાલા ભક્તો, અદ્ભુત પ્રસંગ છે બોટાદનો રંગોત્સવ, જે ભગા શેઠે મહારાજ પાસે કરાવ્યો હતો. એકવાર ભગા શેઠ ગઢપુર આવેલા અને ભગા શેઠના મનમાં વિચાર થયો કે મુક્તરાજ દાદા ખાચર અનેક વાર ગઢપુરમાં મોટા મોટા સમૈયા કરાવે છે, અને હું પણ એકાદો સમૈયો જો બોટાદમાં ના કરાવું તો ભગવાને મને આટલી સંપત્તિ આપી છે એનો અર્થ હું મરી જાય બધું મેલી. માટે એકાદ ઉત્સવ જો ભગવાન શ્રી હરિ રાજી થઈને બોટાદ આવીને કરે, મારા બોટાદ ગામને પાવન કરે, મારા બોટાદ ગામની સીમ પ્રસાદીની થાય, અનેક મનુષ્યો પશુ પક્ષીઓ મહારાજના દર્શન કરે, સંતના દર્શન કરે, મારા ગામની આજુબાજુની જનતા સાધુના સમાગમથી ભગવાનની ઓળખાણ પામે, હોવનું કલ્યાણ થાય, મારું ધન સેવામાં ઉપરાય, તેનો મને લાહવો મળે. આમ ભગા જોશી બેઠા બેઠા મનમાં મનસુબા કરે છે. ભગવાન સ્વામિનારાયણે ભગા જોશીના મનસુબાને અંતર્યામીપણે જાણ્યા અને મહારાજ બોલ્યા, ભગા શેઠ શું મનસુબા કરો છો, બોલો કેવો મહોત્સવ કરવો છે. ભગા શેઠ કે, મહારાજ આપ કૃપા કરો તો મારા બોટાદ ગામમાં સૌથી શ્રેષ્ઠ સમયો કરવો છે. અને સાંભળો મહારાજ, ખર્ચામાં બીજા કોઈનો ભાગ નહીં, એ લાવો મને એકલાને લેવા દેવાનો. મહારાજ કે, ભગા શેઠ મોટા ઉત્સવમાં તો દેશ દેશાવરથી હજારો ભક્તો આવે. હા સાંભળો, તમારા જેવા લખપતિ શેઠિયાઓ બીજું તો ઠીક, ખર્ચો બધો આપી દે, પૈસા તો તમે દઈ દો, પણ સરભરામાં બધાને હાચવવા, ઉતારા, જમાડવા, રાખવા, રોકવા, વળાવવા, સેવા, સ્વયંસેવકો, આ બધું આયોજન કરવું, સંભાળવું, એ કોણ કરે. અને આવો જ્યારે મોટો સમયો થાય ત્યારે તમારા જેવા લખપતિ શેઠિયો આવે, દાદા ખાચર જેવા જાગીરદારો આવે, બીજા હજારો હરિભક્તો આવે તેની સંભાવના, તેમજ સંઘના ચોકી પહેરાનો બંદોબસ્ત કરવો પડે, આ બધું કોણ કરે, ખર્ચો તમે આપો. ત્યારે શેઠ કે, સાંભળો મહારાજ, અમીર ખાચરનો જબરો પરિવાર છે બોટાદના ગામધણી દરબાર, તેથી તે આ બધી વ્યવસ્થા સંભાળશે, માણસો લાવશે. વળી કાના પટેલ બાર ગામના મુખીશ, અમારા બોટાદના કાના પટેલ બાર ગામના મુખીશ, તે એમના માણસોને બોલાવશે, અને હું ભાવનગરથી આરબની બેરક ભાવનગર નરેશને કહીને મગાવીશ, સિપાહીઓની પલટણ લાવીશ. મહારાજ કે, વાહ શેઠ વાહ, સાબાશ, એમ હોય તો તમે તમારે કરો તૈયારી, અમે આવીશું. કેશ એમ કહી શેઠને કીધું કે, જાઓ આગળ આ ફાગણી પૂનમનો રંગોત્સવ કરવાની માંડો તૈયારી કરવા. એટલે શેઠ પોતે બોટાદ આવ્યા, બોટાદ સત્સંગ સમાજને ભેળો કર્યો, મહારાજ પાસેથી કોલ લઈને આવ્યા છે એની વાત કરી, અને બોટાદવાસીઓ સત્સંગ સમાજ ભેગા થઈને માંડ્યા ઉત્સવની તૈયારી કરવા. અને આ બાજુ ચોથે દિવસે ભગવાન સ્વામિનારાયણ પણ તૈયાર થયા છે. ત્યાં સુધીમાં તો બોટાદના ભક્તોએ ઉત્સવની પૂર્ણ તૈયારી કરી નાખી. પછી અમિત ખાચરને ઘેર ભગવાન સ્વામિનારાયણનો ઉતારો ગોઠવ્યો છે, અને ભગવાન સ્વામિનારાયણ પણ આ બાજુ તૈયાર થયા છે. અદ્ભુત બધી વાતો છે. નાનાચંદ શેઠના નવા ઘરે પાકશાળા ગોઠવી, તમામ ભક્તોએ સંઘના પોતપોતાના ઉતારા વગેરે ગોઠવ્યું છે, દાદા ખાચર વગેરે પરિવારનો ઉતારો ભગા શેઠને ઘરે નક્કી કર્યો છે, આ બધું ગોઠવી નાખ્યું. ગુજરાતના સંઘ બધા તેરેશે આવશે એમનો આદર કરવા માટે ઉતારા બધા ગોઠવી નાખ્યા. ઘરે આવે સગા મિજમાન, એવું થઈ ન શકે સન્માન, ધન્ય બોટાદના હરિજન, રહે હાજર રજની ને દિન, એવું બધું ગોઠવ્યું. અને ભગવાન સ્વામિનારાયણ ચૌદશને દિવસે વહેલા આવ્યા છે. વાતોની ચોપડીમાં લખ્યું છે કે મહારાજ 1 વાગ્યે ગઢડેથી નીકળ્યા અને વહેલા બોટાદ પધાર્યા છે. અને આ બાજુ બોટાદના હરિભક્તોએ ખૂબ મોટા દબદબા ભેર ભગવાનનું સ્વાગત કર્યું છે. ભગવાન શ્રીહરિની સાથે અનેક સંતો ભક્તો છે, સાચે કાંઠીસવારો છે, 75 પાળા છે તથા ઘણા સંઘ રથ ગાડા વગેરે છે. બોટાદના તમામ ભક્તોએ અતિ ભવ્યતાપૂર્વક મહારાજનું હામયું કર્યું તાજપુરના ઝાંપાથી હામાં જઈને, અને આવતા જોઈ તાજપુરને ઝાંપે બધાએ દંડવટ પ્રણામ કર્યા છે. ભગા દોશી એ વખતે મહારાજને પહેરાવવા સરસ મજાનો નવો પોશાક કરીને લઈ ગયા અને મહારાજને કીધું છે કે મહારાજ આ હું લાવ્યો એ પોશાક અને ઘરાણા પહેરી અને પછી બોટાદની બજારમાં હામૈયામાં તમારા હવ દર્શન કરે એવી મારી ભાવના છે. એટલે મહારાજે તાજપુરને ઝાંપે એ નવો શણગાર ધારણ કર્યો. ભગવાન શ્રી હરિએ એમની ભાવના સ્વીકારી અને અદ્ભુત મૂર્તિ શોભી ઉઠી. દિવસ ઉગતા ભગવાન સ્વામિનારાયણ બોટાદમાં પધાર્યા અને ભગાદોશીએ જે વાઘા પહેરાવ્યાની એ જે દર્શન અદ્ભુત થયું એનું વર્ણન હરિલીલા મૃતમાં આ રીતે લખ્યું છે. કિનખાબના જા કમજાળ ધર્યા ડગલી તથા સુરવાળ, રેટો સોનેરી કોરનો સારો, ધર્મનંદને મસ્તકે ધાર્યો, કેડે પણ રેટો એવો જ કસ્યો, જોતા હરિજનને મન વસ્યો. ધ્યાન ધરો, ધોળો રૂમાલ રાખ્યો છે હાથે, ધર્યા હેમ કડા મુનિ નાથે, બાજુ બંધને પહોંચ્યો ધારી, વેઢવીટીઓ પણ બહુ સારી, કોટે ઉતરી સોનાનો દોરો, પુષ્પના હાર પુષ્પનો તોરો, રોજે ઘોડે થયા સવાર, તેની શોભા તણો નહીં પાર. દામ ધૂમ પૂર્વક સવારના પોરમાં 14 બોટાદમાં ભગવાન સ્વામિનારાયણના હામૈયાને શોભાયાત્રા નીકળી છે. એ ફરતા ફરતા હવને દર્શન દેતા દેતા હમીર ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ ઉતારો જે નક્કી કરીને તૈયારી કરીને ગોઠવો છે ત્યાં પધાર્યા છે. ભગવાન સ્વામિનારાયણે ઉતારો કર્યો છે અને ભગા શેઠને ત્યાં દાદા ખાચર વગેરેનો ઉતારો ગોઠવો છે અને બીજા જે બધા ભક્તો આવ્યા છે મહારાજના અંગરક્ષકો પાળા વગેરે વગેરેનો યથા યોગ્ય બધાનો ઉતારો કરાયો છે. રસોઈ તૈયાર થઈ એટલે હવ ને તેડાવ્યા, ભાવથી પંગતો પાડીને જમાડ્યા અને વળી સાંજે પછી કથા વાર્તા વગેરે થઈ સાંજે જમાડ્યા અને પછી બધા પોઢ્યા. બીજે દિવસે સવારે જાગ્યા અને બધી નિત્ય ક્રિયા કરી લીધી. ભગા શેઠે બીજે દિવસે પણ ભગવાન સ્વામિનારાયણ માટે બીજો નવો પોશાક તૈયાર રાખ્યો હતો. જેમ આ સમય આ ઉત્સવ થાય ને રોજ રોજ હાથ દીના હાથ જોડે વાઘા ઠાકોરજીને શિવાડીને આપે છે ને, ઘણાએ પોતાના પાટોત્સવમાં 7 દિની પારણ કરે તો 7 દિવસના લાલજીને હાથ જોડે વાઘા રાખે છે તૈયાર કે રોજ રોજ નવા પહેરાવજો આજે એવું હોય છે. બીજે દિવસે ભગા શેઠે સુંદર પોશાક મહારાજને પહેરવા વિનંતી કરી. ભગવાન સ્વામિનારાયણે ભક્તને આધીન થઈને એ પોશાક પહેર્યો. એ પણ હરિલીલા મૃતમાં આ પ્રમાણે નોંધાણું છે. ભક્ત આધીન છે ભગવાન, કરે ભક્તની ઈચ્છા સમાન. ભક્તની ઈચ્છા પ્રમાણે એ અંગીકાર કરે છે. કિન ખાબ તણો સુરવાળ, કૃપાનાથે પહેર્યો તત્કાલ, ડગલી કિનખાબની ધારી, તેમાં બુટા શોભે બહુ ભારી, રોમ રોમ બ્રહ્માંડ રહે છે, જાણે એ જ આ તો ચળકે છે. ડગલીમાં જે બુટા છે ને ચાંદડા, એ જાણે રોમ રોમમાં બ્રહ્માંડ રહે છે, એ જ ચળકે. માથે મંડિલ બાંધ્યું કેવું, જોતા મોર મુંગટ ના જેવું, કેડે બાંધ્યો રેટો રૂપાળો, જરિયાન તથા બુટા વાળો. આવો સુંદર ભગવાન સ્વામિનારાયણે સ્વાંગ સજ્યો છે. બધા કાંઠી ભક્તો પણ તૈયાર થઈને આવ્યા. બીજે દિવસે બોટાદમાં ભૈવ સવારી પાછી કાઢી. હજારો હરિભક્તો દર્શન કરી કરીને ધન્ય ધન્ય થયાની સવારી વાતે ગાતે રાંગળી વાડની આગળ તળાવની પાળે પહોંચી. ત્યાં રાંગળી માતાનું મંદિર છે, એ રાંગળી વાડ કહેવાય. ત્યાં તળાવ છે, તળાવને કાંઠે ગયા. ન્યાય એક લીમડો હતો, અદ્ભુત લીમડો. એ લીમડાની આથમણી પડખે એક કોઠો હતો, તે લીમડો. એ લીમડાને નીચે મોટો મંચ ગોઠવેલો. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા. હવે મંચની વાત એવી છે, મંચ ઉપર બેઠા સંતોએ ગાન કર્યું. ત્યાં ભગા દોશી એક માચી, જેને કે આપણે કહીએ ખાટલી, ચાંદી મઢેલી ખાટલી ભગા દોશી લાવેલા, તે લીમડાના છડમાં મૂકી એના ઉપર મહારાજ બેઠા. મહારાજ કે હાથ બહુ નીચું પડે છે, ખાટલી ઢોલડી કહેવાય, તો શું કરશું? ત્યારે એ વખતે પીપળિયાનો કાનો ને ભગો લુવાર ગાડું જોડીને આવેલા,
સમજાણું એ બધા ગોતવા માંડ્યા, કઈક ઊંચું ઊંચું મહારાજ ને બેડું તે ઓલા કે અમારું ગાડું છે મહારાજ, કે ગાડું ગોઠવી દે લીમડાના થડમાં. પછી ઈ લુવાર ભગત નું ગાડું લીમડાના થડમાં ગોઠવું, એની માથે મહારાજ ને ગાડલું નાખીને બેડ્યા. મહારાજ કે હજી નીચું પડે છે. પછી એના ઉપર ઓલી માચી ગોઠવી, સમજાણું ચાંદીની ખાટલી ગોઠવી, તોય મહારાજ કે નીચું પડે છે. પછી એના ઉપર એક નાની માચી ગોઠવી, ગાડા ઉપર એવડી ખાટલી, ખાટલી ઉપર એક માચી, અને એના ઉપર ભગવાન સ્વામિનારાયણ બેઠા. આજે બોટાદના મંદિરમાં એ ગાડું, એવડી ખાટલી અને એના ઉપર મૂકેલી માચી, ત્રણેય વસ્તુ દર્શન દે છે. જાઓ તો જોજો. અને એ જૂના હવેલીમાં ખૂણામાં ભગવાન સ્વામિનારાયણનો ગાડું, એના ઉપર આ ખાટલી, એના ઉપર માચી, ને એના ઉપર બેઠેલો તખતો ચિતરેલો છે, તમે જોવા મળશે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ બેઠા અને સંતોએ ગાન કર્યું, સુંદર મજાનું ગાવણું થયું. પછી ભગવાન સ્વામિનારાયણનો થાળ આવ્યો, તેના જીમ્યા. અને પછી ભગા દોશી કે મહારાજ, હવે જો રજા હોય તો રંગ લાવી અને રંગોત્સવ કા પ્રારંભ હો. મહારાજ બહુ રાજી છે, ભલે શેઠ લાવો રંગ હાલો. પછી રંગ આવ્યો અને મહારાજે સૌ પ્રથમ સંતો માથે રંગ ઉડાડ્યો, પિચકારીઓ શરૂ થઈ, વાજા વાગવાના શરૂ થયા, અને ભગવાન સ્વામિનારાયણ તાંહળા ભરી ભરીને ગુલાલ માંડ્યા ઉડાડવા, અને રંગે બધા રસબસ થયા. અને મહારાજ એવું બોલ્યા કે સાંભળો, આ રંગનો જેને જેને છાંટો અડે એને બધાયને અમારા વર્તમાન જાણજો. અમે વર્તમાન ધરાવી દીધા. એ વખતે ખોખરાનો વસ્તા ભગત આવેલો. એ વસ્તા ભગતના મનમાં એવો સંકલ્પ થયો કે મારો હાથ સ્વામિનારાયણ ભગવાને જાલ્યો, હવે જો કોઈનો ન જાલે તો ભગવાન ખરા. ત્યારે મહારાજ કે એટલે આવડો આ ખોખરાનો વસ્તો ભગત અમથો અમથો આવા આવા સંકલ્પ કર્યા કરે છે કે મારો હાથ મહારાજે જાલ્યો ને હવે કોઈનો ન જાલે ભગવાન ખરા. મહારાજ કે એને કોક કહો આવા બધા ગાઢ સંકલ્પ ન કર્યા કરાય, ભગવાને નિશ્ચય કરાવ્યા પછી સાનું માનું ભજન કર્યા કરાય તો જ સુખ આવે, નહીં સુખ આવે નહીં. અમે તો કોઈનો હાથ જાલતા નથી કે માટે એને કહો. આવી અદ્ભુત વાત બની. અને માંડ્યો રંગોત્સવ જામમાં, જય જયકાર માંડ્યો થાવા, એવી લીલા લીરખવાને કાજ, સુર સહિત આવ્યા સુરરાજ, કરે ગગને રહી પુષ્પ વૃષ્ટિ, દેવતાઓ અને ઇન્દ્રન બધા આકાશમાંથી પુષ્પના મોટા મોટા દંદુડા વરસાવે. ધન્ય ધન્ય કહે એ સૃષ્ટિ, ધન્ય ધન્ય તે બોટાદ ગામ, મોટું તીર્થ થયું તે ઠામ, જાત્રા કરવાને આવશે જન, લીલા સંભારશે નિજ મન. આવી રીતે અદ્ભુત રંગોત્સવ થયો. પછી રંગોત્સવ મહારાજે બંધ રખાયો, સૌ ભક્તોને કહ્યું કે હવે હવ નાવા પધારો. પછી ભગવાન સ્વામિનારાયણ ભક્તોને સાથે લઈને ત્યાંથી પશ્ચિમમાં એક વાડી હતી, ત્યાં કૂવો હતો, ત્યાં મહારાજ પધાર્યા અને કૂવામાં ઉતરીને ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું છે. એટલે આ કૂવાનો બહુ મહિમા વધ્યો કે ગંગા, ગોમતી, સરસ્વતી આદિ તમામ તીર્થો આ કૂવામાં આવીને વાસ કરીને રહ્યા, તેને દિવ્ય દ્રષ્ટિવાળાએ જોયા. પછી ભગવાન સ્વામિનારાયણ કૂવા બહાર નીકળ્યા, શરીર લુસું, કોરા વસ્ત્રો ભગવાને પહેર્યા, ઘોડે સવાર થયા, વાત્ય ગાત્ય પ્રભુ પાકશાળાએ પધાર્યા. ત્યાં પ્રથમ જ ભગવાન સ્વામિનારાયણને જમાડ્યા છે. યુક્તિથી મહારાજ સુંદર રીતે જમ્યા, પછી ચલું કર્યા, હાથ લુયા અને મુખવાસ લીધો છે. પછી સંતોની પંક્તિ, મહારાજ કે હવે કરો, પછી સંતોની પંક્તિ થઈ, ભગવાન સ્વામિનારાયણ સંતોને પીરસવા પધાર્યા. ખૂબ પીરસ્યું, ભગા દોશીએ માથે ઊભા રહીને તાણી કરીને જમાડ્યા, હો ને સંતોષ જમાડ્યા. પછી ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા અને ત્યાં આવીને પોઢ્યા છે. દિવસનો ત્રીજો પહોર થયો ત્યારે ઉઠ્યા, દાહા ખાચરે પ્રેમથી ભગવાન સ્વામિનારાયણનું પૂજન કર્યું. પછી ભગા શેઠ એટલે અમીર ખાચર વ્યા ગયા છે, પછી દાહા ખાચર હશે એવું લાગે છે. પછી ભગા શેઠ મહારાજને પોતાને ઘેરે પધરામણીએ લઈ જવા વિનંતી કરવા આવ્યા છે. શેઠ શ્રીજીને તેડવા આવ્યા, વાજા વિવિધ પ્રકારના લાવ્યા, સંત હરિજન કીર્તન ગાય તેની શોભા વર્ણવી ન જાય. પધરામણીએ મહારાજને કેવી રીતે લઈ જતા હશે એ દેખાય છે. વાજાવાળા લઈને તેડવા આવ્યા, ઢોલને વગાડવાવાળા, એટલે મહારાજ આમ નીકળે એટલે વગાડતા વગાડતા ને કીર્તન ગાતા ને ધૂન બોલતા પધરામણીએ જાય છે. મૂંગું મૂંગું નહીં જો.
ઘેર આવ્યા પ્રભુ એવી રીતે શેઠે પૂજા કરી ઘણી પ્રીતે, પગ ધોઈ પાદોદક પીધું, ભાલ ચંદને ચર્ચિત કીધું, વસ્ત્રભૂષણ ભાવે ચડાવ્યા, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યા, આરતી અતિ હરખે ઉતારી, સ્તુતિ તે પછી છેઠે ઉચ્ચારી. ઈ સ્તુતિ હરિલીલામૃતમાં આ પ્રમાણે લખી છે.
જય જય પ્રભુ જગદાધારા, દીન બંધુ ધર્મ દુલારા. જય જય પ્રભુ,
અદ્ભુત સ્તુતિ છે, સબ ગાઈએ.
જય જય પ્રભુ જગદાધારા, દીન બંધુ ધર્મ દુલારા. સકલ જગત સૃજનારા, દીન બંધુ ધર્મ દુલારા. તમે સકળ જગત સૃજનારા, દીન બંધુ ધર્મ દુલારા. રચિ ભૂમિ સરસ શોભાતી, રચા પશુ પક્ષી જનજાતિ. રચિ ભૂમિ સરસ શોભાતી, સૂરજ શશિયર તારા, દીન બંધુ ધર્મ દુલારા. સૂરજ શશિયર તારા, દીન બંધુ ધર્મ દુલારા. હે જય જય પ્રભુ જગદાધારા, દીન બંધુ ધર્મ દુલારા. જય જય પ્રભુ જગદાધારા, શું વેદ વિચારા, દીન બંધુ ધર્મ દુલારા. શું વેદ વિચારા, દીન બંધુ ધર્મ દુલારા. તમે પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, શુભ ધર્મ મરમ સમજાવ્યો. તમે પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, પ્રભુ અતમો ધારા, દીન બંધુ ધર્મ દુલારા. પ્રભુ અતમો ધારા, દીન બંધુ ધર્મ દુલારા. જય જય પ્રભુ જગદાધારા, દીન બંધુ ધર્મ દુલારા. જય જય પ્રભુ જગદાધારા.
તમે ઘેર અમારે આવ્યા, મુનિ મંડળ સાથે લાવ્યા,
તમે ઘેર અમારે આવ્યા, મુનિ મંડળ સાથે લાવ્યા,
કર્યા પાવન અમને પ્યારા દિન બંધુ ધર્મ દુલારા, વિહારે
અદભુત શક્તિ તમારી, તમે છો પ્રભુ વિશ્વ વિહારે,
અખિલેશ્વર ઈષ્ટ અમારા દિન બંધુ ધર્મ દુલારા,
અખિલેશ્વર ઈષ્ટ અમારા દિન બંધુ ધર્મ દુલારા,
જય જય પ્રભુ જગદાતા ધર્મ દુલારા,
જય જય પ્રભુ જગદાતા,
ભલે ભલે
દિન બંધુ ધર્મ દુલારા,
જય જય પ્રભુ જગદાતા દિન બંધુ ધર્મ દુલારા,
જય જય પ્રભુ જગદાતા દિન બંધુ ધર્મ દુલારા.
સુણી રીજિયા શ્રી ભગવાન, કહ્યું માગો માગો વરદાન. મહારાજ ભગા શેઠને ઘરે પધરામણીએ બેઠા છે. શેઠે આવી સુંદર સ્તુતિ કરી, સાંભળીને મહારાજ રાજી થયા. શેઠ માગો. કહે શેઠ માગું સત્સંગ, માગું તવ પદ પ્રેમ અભંગ. બે વસ્તુ માગી, મને સત્સંગ આપજો, સાચા સાધુનો યોગ, અને બીજો તમારામાં ગાઢ પ્રીતિ આપજો. તમને ખબર છે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, ભક્તિ અને સત્સંગ વિના ગમે એવો વિદ્વાન હોય તોય પણ અધોગતિને પામે છે. બીજા ગમે એટલા ગુણ હોય એનું જો કોઈ ફળ હોય તો આ છે સત્સંગ અને ભક્તિ. સત્સંગ અને ભક્તિ વગેરે નહીં, ગમે એટલી તમારી સંપત્તિ, ગુણ, મોભો, પ્રતિષ્ઠા, સુરવીરપણું, જે બુદ્ધિશાળી જે હો તે બધું ધૂળમાં ગયું. સત્સંગ અને ભક્તિ એ સર્વે ગુણોનો ગુણ છે, સર્વે ગુણોનું ફળ છે. શેઠે એ માગી, અદ્ભુત વાત છે. ભગો દોષી ભલા બુદ્ધિવાન, કેવું માગી લીધું વરદાન. વળી એમ કીધું કે મહારાજ અમારા વંશમાં સદાય સત્સંગ રહે એ આશીર્વાદ આપો. ભગવાન સ્વામિનારાયણ રાજી છે ને બોલ્યા તથાસ્તુ. પછી શેઠે સંતો પાર્ષદોને વસ્ત્ર ઓઢાડ્યા, કહેતા ધોતિયા ઓઢાડ્યા, સંતો પાર્ષદો વગેરેનું પૂજન કર્યું. પણ શેઠના વખાણ થયા કે કેવું વરદાન માગ્યું, પુત્ર પૌત્રા દીને સત્સંગ માગ્યો તે અતિ ઉત્તમ અંગ. એક વાત યાદ રાખજો, આ કથા એટલા માટે તમામ ગ્રહસ્થ સત્સંગીને ઉપયોગી છે કે એમણે એમના પુત્ર પરિવારમાં સત્સંગ ઉતરે એવું કાંઈક કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ. તમારી નજર સામે તમારા છોકરાઓ સત્સંગ છોડીને દૂર જાય એમાં તમારી નિર્માલ્યતા છે, તમારી શોભા નથી. વરદાન માગ્યું આવું કે અમારી પેઢીઓ પેઢીઓ સત્સંગ રહે. એક આંધળો વાણીઓ, એને ખૂબ તપ કર્યો ને તે ભગવાન રાજી છીએ, આ દર્શન દીધા, માગ માગ વાણીઓ કે હે ભગવાન રાજી હો તો હું એક જ વરદાન માગીશ, લાંબુ નહીં. ભગવાન કે એક જ માગવાનું કીધું, બીજું માગવાનું નહીં. વાણીઓ કે નહીં માગું બાપા, નહીં માગું. હું મારા પુત્રના પુત્રની વહુને હાથ માળની હવેલીએ હોનાની ગોળીમાં હોનાના રવૈયાથી દહીં વલોવતા જો. એક જ વરદાન બોલો છોકરાના, બધું માગી લીધું એને તો એક વાક્યમાં. એમ ભગા દોષીએ પણ દીર્ઘ દ્રષ્ટિથી મને જ્યારે મહારાજે માગવાનું કહ્યું ત્યારે મારા કુળ પરંપરામાં સત્સંગ રહે એ માગવું છે એમ વિચારીને માગ્યું. અને ભગવાન સ્વામિનારાયણે આ વરદાન આપ્યા બાદ વાલા ભક્તો આજ લગભગ 200 વર્ષ થવા આવ્યા છે, પણ આ સુખી પરિવારમાં સત્સંગના સંસ્કાર જળવાના છે.
હજી એવું નથી બન્યું કે એ લોકો કોઈ વાંજિયા રહ્યા હોય. ભગવાને બધાને સંતાનનું સુખ આપ્યું છે. એકય દાખલો એવો નથી કોઈ વાંજિયા હોય. એની હાથ પેઢી સુધી નગર શેઠનો ઇલકાબ રહ્યો હતો. સુખ સમૃદ્ધિમાં હોવા છતાં તેઓએ સત્સંગ જાળવી રાખ્યો. એ પણ શ્રીહરિના વરદાનનો મૂર્તિમાન પરચો છે. એ લોકો એવું કહે છે કે અમારે જૈનમાંથી અમે સ્વામિનારાયણ થયા એટલે અમારા દીકરાઓને પરણાવવા છોકરી જે લાવવાની થાય તે લગભગ જૈનમાંથી લાવવાની થાય. પણ એવું બન્યું આજ દિવસ સુધી કે જે જે છોકરીઓ અમારા ઘરમાં જૈન મતની આવીઓ તે પણ સ્વામિનારાયણની સારી સત્સંગી બન્યો. દોશી પરિવારની મહિલાઓ વિભાગમાં આજે કાંદીવલી વગેરે એમાં સારામાં સારો સત્સંગ છે. વળી એક વાત એ કે અમારા કુટુંબની દીકરી જ્યાં જ્યાં જૈન સંપ્રદાયના કુટુંબમાં ગઈ ત્યાંય એણે સત્સંગ જાળવ્યો અને ત્યાંના કુટુંબને કરાવ્યો. એ પણ ભગવાન સ્વામિનારાયણની જ કૃપા છે. પણ છેલ્લે છેલ્લે હમણાં એમ કહેવાય છે કે થોડાક જૈન મતની છોકરીઓને આધીન થઈને છોકરાઓ જૈન સંપ્રદાય બાજુ વળ્યા અને આદિ સુધીમાં આ કુટુંબને સત્સંગની છોકરી તો ચાર પાંચ જ મળી છે. બીજી જૈન સંપ્રદાયની લાવવાની સત્સંગી બનાવી અને આ બધું થયું. આવું બધું છે. જો પુત્ર જેનો સત્સંગી થાય પિતા દિલે શાંતિ સદા પમાય. કુટુંબ આખું સત્સંગી હોય તો તીર્થમાં વાસ સમાન સોય. કુટુંબ સત્સંગી હોય ને તો તીર્થમાં વાસ કર્યા જેવું જ છે. તમારું ઘર મંદિર જ ગણાય. જેની પ્રજા છે સત્સંગવાળી તે તો પિતા પૂરણ ભાગશાળી. શ્રી સ્વામિનારાયણનું જ નામ કાને પડે ઉત્તમ યહધામ. બધા સ્વામિનારાયણ બોલતા હોય. સત્સંગ જેવો શુભ ધર્મ છોડી જેણે બીજા માર્ગમાં બુદ્ધિ જોડી તે પુત્રને તો ગણવો ગમાર. ધિકાર ધિકાર હજાર વાર. જ્યાં શ્રીજીની પૂજા અને કથા વાર્તા નિત્ય થતી હોય, જગતની કે બીજી કોઈ વાતો જ્યાં ન થતી હોય, હે એવું ઘર હોય કેવું સારું. જ્યાં બીજી જ વાતો થતી હોય, સત્સંગનું તો કોઈ નાય નામે લેતું ન હોય, એ ઘર તો મસ્જિદ જેવું કહેવાય. કે માટે પોતાએ પોતાના દીકરાઓને સત્સંગી બનાવીને પોતાનું ઘર હંમેશા તીર્થ જેવું મંદિર જેવું રાખવું જોઈએ. તો એવા મંદિર જેવા ઘરમાં મોતય મીઠું લાગે. ભલો પ્રભુનો બલિરાય ભક્ત, કુપુત્ર બાણાસુર તો અભક્ત. શું મજા. પુલસ્ત પોતે શુભ વિપ્રવર્ણ, એના થયા રાવણ કુંભકર્ણ. પુલસ્ત ઋષિ બિચારા બ્રાહ્મણ, પણ છોકરા રાવણને કુંભકર્ણ. હવે હું ઋષિનું બિચારાનું. જેના પુત્રો કુસંગી થાય તેના પિતાને મનમાં શાંતિ ન થાય ન થાય ન થાય. તેથી તો નિર્વંશ રહે તે સારું કહેશે. કુસંગી પુત્ર કે કુસંગી સ્ત્રી હોય તેને સદા મહાદુખ રહેશે. યમપુરીની જેમ ઘરમાં રહેવું લાગે. જે સત્સંગીનો પુત્ર થઈને બાપનો ધર્મ ન પાળે એવા કુસંગી પુત્રએ કરેલું શ્રાદ્ધ કે પિંડદાન પણ એના બાપ કેમ લે. બોલો. માટે પુત્ર પરંપરામાં સત્સંગ રહે એમ કરવું જોઈએ. ભગા ભાઈએ ચિત્તમાં વિચાર્યું, માગ્યું વરદાન સર્વથી સારું. એની બુદ્ધિ વિચિક્ષણ બહુ, સુણી એમ કહે જન સૌ. પ્રભુ ત્યાંથી ચાલ્યા રૂડી પેર, પધરામણી થઈ બોટાદમાં ઘેરો ઘેર. ભગા શેઠના ઘરેથી શરૂ થઈ આખા ગામમાં થઈ. કૃપા સિંધુ ફેર્યા ઠામ ઠામ, પ્રસાદીનું કર્યું આખું ગામ. પણ ભગા શેઠે વરદાન માગ્યું અને છોકરાઓમાં સત્સંગ રહ્યો એ વાત દરેક ગ્રહસ્થએ ધ્યાનમાં લેવા જેવી છે. છોકરાને સત્સંગી કરવા. આમ ભગા શેઠે બોટાદમાં રંગોત્સવ કરાવી પોતે લાભ લીધો અને સૌને લાભ અપાવ્યો. આમ સત્સંગની ઘણી સેવા કરી. પછી જ્યારે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી આચાર્ય રઘુવીરજી મહારાજ આચાર્ય તરીકે સ્થપાણા ગઢડામાં ઘણો વખત રહ્યા અને પછી જ્યારે ગઢડેથી આચાર્ય રઘુવીરજી વડતાલ રહેવા ગયા ત્યારે એમણે ગઢપુર મંદિરની તમામ જવાબદારી પરમાનંદ સ્વામી અને વિરક્તાનંદ સ્વામીને સોંપી. સાથે કોઠારી તરીકે સુંદરીયાણાના હેમરાજ શેઠના દીકરા પૂજા શેઠને ગઢડામાં નીમ્યા અને કહ્યું કે તમે આ મંદિરનો બધો કારભાર સંભાળજો. કરો છો ઘણા વર્ષેથી જેમ કરશો જી હવે પણ તેમ. ભગા દોશીને પણ કહ્યું આમ પડે જ્યારે તમારું એ કામ તમને અહીંથી પત્ર લખે તમે તરત જ ગઢડે આવજો. અમે હવે વડતાલ જાશું, અમે તેડાવીએ ત્યારે તમે જરૂર આવજો. એમ કહી આચાર્ય વડતાલ ગયા. પણ ભગા દોશીને આવી આજ્ઞા કરતા ગયા જ્યારે મંદિરના વહીવટમાં તમારી જરૂર પડે ત્યારે તમારે આવીને ઊભા રહેવું. એમ એનું ખૂબ માન હતું. ભગાદોશી ઉપર ગુણાતીતાનંદ સ્વામીની પૂર્ણ કૃપા હતી, વળી આચાર્ય રઘુવીરજીને પણ પૂર્ણ ભાવ હતો, તેથી ગરડા મંદિરની દેખરેખની ભલામણ કરી. તેમજ આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ પણ એમને પૂછીને કાર્ય કરતા. જ્યારે ગોંડલના રાજાએ ત્યાં શિખરબંધ મંદિર કરવાની આજ્ઞા માગી ભગવત પ્રસાદજી આચાર્ય પાસે, ત્યારે સંવત 1921માં આચાર્ય ભગવત પ્રસાદજીએ બોટાદથી ભગાદોશીને તેડાવીને એમની સલાહ લીધી હતી, એવો પણ ઇતિહાસ છે. બોટાદના દોશી ભગોસુ ભક્ત સંસારથી અંતરમાં વિરક્ત બોલાવી ઇત્યાદિ આપ પાસે આચાર્યજે વાત કરી પ્રકાશ. આમ સત્સંગમાં સારા સારા કાર્યોમાં આચાર્ય સુધા તેમની સલાહ લેતા. એવા તો પ્રતિષ્ઠ અને પ્રમાણિક ભગાશેઠ હતા. નાનપણથી શીર સાટે સત્સંગ રાખ્યો. શિવલાલભાઈ ધામમાં ગયા પછી તમામ જવાબદારી નિભાવી છતાં સત્સંગ જ પ્રધાન રાખ્યો. યોગ્ય સમયે આવતા મોટા પૌત્ર કેશવલાલને તમામ જવાબદારી સોંપી પોતે વૃત્તિઓ હંકેલી લીધી. હવે કેવળ ભજન કર્યા કરે છે, ક્યાંય વ્યવહારમાં બીજે ચીજે માથું મારતા નથી. સાધુ સંતો આવે તો મંદિરે માળા ફેરવે, સાધુ કથા કરી સાંભળે છે. હાવ વૃત્તિ શેઠે હંકેલી લીધી. એમ દિવસો જાતા જાતા સંવત 1925ની સાલ આવી અને કાર્તિક સુદ પૂનમને દિવસે ભગા શેઠે સ્વતંત્ર થકા આ લોકોમાંથી વિદાય લીધી. આ મહારાજ મને તેડવા આવ્યા છે, હું અક્ષરધામમાં જાઉં છું, સૌને મારા જય સ્વામિનારાયણ એમ કહીને સદા શ્રી હરિની સેવામાં પહોંચી ગયા. સત્સંગના સ્તંભ જેવા ભગા શેઠ ધામમાં ગયા, એના સમાચાર વડતાલ પહોંચ્યા. ભગો દોષી મહાભક્ત જેહ ગયા ધામમાં તે તજી દેહ, એવો સત્સંગનો સ્તંભ જાય સુણી કોણ દિલગીર ન થાય ભાઈ. એના ખર્ચા ઉપર ત્યાં તેડાવ્યા થયા તૈયાર તે તહાં જાવા. ભગાદોશીનો ખર્ચો એટલે એનું જે 12મું 13મું કરે ને એના ઉપર આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજને વડતાલથી તેડાવ્યા છે. તે એના ખર્ચા ઉપર ગયા. ઘણા સંતોને હારે લઈ ગયેલા. શેઠના મોટા પૌત્ર કેશવલાલ આગેવાન હતા, તેનો ભાવ જોઈ એક દિવસ રોકાણા. પછી આચાર્ય શિવે કેશવલાલને શિરપા બંધાવ્યો. પછી આચાર્ય ત્યાંથી ગઢડે ગયા. ત્યારબાદ સંવત 1928માં ગોંડલમાં પ્રતિષ્ઠા થઈ એ વખતે શિવલાલભાઈના ત્રણેય પુત્રો ત્યાં ગયેલા. બોટાદવાસી ભલા ગણેલા સુપુત્ર દોષી શિવલાલ કેરા, તે એક તો કેશવલાલ નામ, બીજા સગનલાલ સુબુદ્ધિ ધામ, ત્રીજા ભલા છે હરિલાલભાઈ ભક્તો વિશે જેની ઘણી ભલાઈ. આ ત્રણેય ગોંડલની પ્રતિષ્ઠામાં હાજર હતા એમ ગ્રંથોમાં લખાણું. શિવલાલ શેઠના ત્રણેય પુત્રો મહાન ભગત હતા. તેમાં મોટો પુત્ર કેશવલાલ, આ કેશવલાલને શ્રી હરિ શિવલાલ શેઠની જેમ નાની ઉંમરમાં ધામમાં લઈ ગયા કેશવલાલને. પછી શિવલાલ શેઠના ત્રીજા પુત્ર હીરાલાલ નગર શેઠ થયા. હવે થોડુંક સાંભળી લો અંતિમ. ભગાદોશી આ હીરાલાલના નામની પેઢી કરતા ગયા. પહેલા શોભાધારસી નામની પેઢી હાલતી હતી, એ હવે હીરાલાલના નામની પેઢી થઈ ગઈ. અને લગભગ ઘણા વર્ષ સુધી હીરાલાલની પેઢી હાલી. હીરાલાલ નગર શેઠ થયા. મોટા ભાઈના ચીલે ચાલી એમણે પણ મંદિરનો વહીવટ તથા દેવ દ્રવ્યોનો સદુપયોગ કરી, તેમજ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી મંદિરોની ખૂબ સેવા કરી. બોટાદ મંદિરના સભા મંડપમાં ગોપાલ સ્વામીએ પધરાવેલા ચરણારવિંદ ઉપર આરસની છત્રી હીરાલાલ શેઠે કરાવેલી છે. ગઢપુર મંદિરમાં પણ ખૂબ સેવા કરેલી. તે ધામમાં ગયા બાદ તેમના સુપુત્ર હિંમતલાલભાઈ નગર શેઠ થયા, હીરાલાલના દીકરા. તેમણે પણ સત્સંગની તથા સામાજિક ખૂબ સેવાઓ કરેલી. ગરડા મંદિરના ત્રષ્ટી તરીકે રહી ત્યાં પણ તન મન ધનથી ખૂબ જ સેવા કરેલી. હિંમતલાલભાઈ અતિ લોકપ્રિય નગર શેઠ હતા. તેઓ સ્વધામ ગયા ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કહેલું, તે આ ધરતીના ઢાંકણહાર હતા હિંમતલાલ. ગોહિલવાડની અસ્મિતા હતી હિંમતલાલ એમ. સૌજન્ય સંસ્કાર અને સ્નેહની પ્રતિમા સમા બોટાદના આ નગર શેઠનું આકર્ષક વ્યક્તિત્વ અને અનોખી પ્રતિભા હતી. તેમના સહેજ પણ પરિચયમાં આવ્યા પછી ભાગ્ય જ કોઈ ભૂલી શકતા એવા સ્નેહાળ હતા. તેમણે નિસ્વાર્થ ભાવે કરેલી સેવા અને કર્તવ્ય પરાયણતાને કારણે લોકો તેમને બાપુજીના નામે જાણતા, આવું એમનું માન હતું. તેમની પાસે આવેલું કોઈ પણ ખાલી હાથે જતું નહીં. ભાવનગર રાજ્યમાં તેમની સલાહનું ભારે વજન પડતું હિંમતલાલનું. તેમનો આતિથ્ય સત્કાર બે નમૂનો હતો. પેઢીઓથી ચાલ્યો આવતો રાજકીય સંબંધ અને સત્સંગનો વારસો એમણે બરાબર સાચવ્યો હતો. તેમની પરંપરામાં હજી સુધી સત્સંગ જળવાઈ રહ્યો છે. સૌ દેવ આચાર્ય મંદિરો સાધુઓની ખૂબ સેવા કરે છે. હીરાલાલ શેઠના મોટા પુત્ર કેશવલાલના સુપુત્ર શાંતિલાલભાઈએ સારંગપુર કષ્ટભંજન દેવની ખૂબ સેવા કરેલી. શાંતિલાલભાઈ દર વર્ષે સારંગપુરમાં બેસતા વર્ષનો અન્નકૂટ પોતા તરફથી કરાવતા દર વર્ષે. આજ સુધી એમની પરંપરામાં હજી એમના તરફથી 11,000 રૂપિયા અન્નકૂટ પેઠે આજે વર્ષ આપવામાં આવે છે, હજી ચાલ્યું આવે છે. શિવલાલ શેઠના વચેટ પુત્ર સગનલાલ પણ મહાભક્ત હૃદયના હતા. એમના પુત્ર ચંપકલાલભાઈ સંનિષ્ઠ અને નિડર લોકસેવક હતા. આ ચંપકલાલનું નામ બહુ મોટું છે. માવદાનજીએ ચોપડીમાં આમનો ફોટો મૂક્યો છે. બોટાદની પ્રજાની પીડામાં તેઓ સદાય મોખરે રહી સેવા બજાવતા. મંદિર માટે કે ધર્મ માટે કોઈ પણ કાર્ય હોય તો તેઓ ખડે પગે રહીને કરતા. ચંપકલાલ સત્યમાં જરાય નમતું જોગતા નહીં. એમની આ પ્રામાણિકતા અને ઉદારતા અજોડ હતી. તેઓ સ્વભાવે નમ્ર હતા, છતાંય અન્યાય અને અત્યાચાર સામે અડગ ઊભા રહેતા. આમ નમ્ર પણ અત્યાચારના અન્યાય સામે જરાય ઝૂકે નહીં એવા. એમનું વ્યક્તિત્વ અનોખું હતું. જાહો જલાલીમાં મોટા થયા હોવા છતાં ગરીબો પ્રત્યે એમનો પ્રેમ અનોખો હતો. નહીંતર ગર્ભ શ્રીમંતને ગરીબની પીડા સમજાય જ નહીં, પણ આ સમજી જાણતા. કપાળમાં સ્વામિનારાયણ ભગવાનનો તિલક ચાંદલો, માથે ઊંચી પાઘડી, ખભે ખેસ અને હાથમાં માળા રાખતા ચંપકલાલ. તેમનું ખાનદાની ભર્યું જીવન જોઈ સૌરાષ્ટ્રના મહાજનો એમનો પડ્યો બોલ ઉપાડતા. રજવાડાઓ પણ તે કહે તેમ કરવામાં ગૌરવ અનુભવતા. તેથી સૌરાષ્ટ્રમાં લોકો તેમને જગત શેઠ કહેતા ચંપકલાલને. એવા તે શક્તિમાન અને ભક્ત હતા. શ્રીહરિની અને સત્સંગની ખૂબ એમણે સેવા કરી હતી. પરંતુ 53 વર્ષની નાની ઉંમરે તેઓ જ્યારે અક્ષરવાસી થયા ત્યારે રાજા અને પ્રજા બધાએ એમની પાછળ પ્રેમના આંસુ વહાવ્યા હતા. બહુ નજીવા. મુંબઈના તે સમયના પ્રથમ ન્યાયમૂર્તિ લલ્લુભાઈ આશારામ શાહે એમની શ્રદ્ધાંજલિ સભાને સંબોધતા કહેલું કે ચંપકલાલ શેઠે એમની શક્તિથી, ડાપણથી અને સેવા કાર્યથી આ સંસારમાં આંબા વાવી પુષ્કળ સ્નેહના નાતા બાંધ્યા છે. ચંપકલાલના મોહનલાલ થયા, તેમના રમણીકલાલ દોશી હમણાં સુધી હતા, તમે બધાએ જોયા છે, મુંબઈમાં રહેતા. એ બહુ સારા હરિભગત થયા. તેમણે કવિ માવદાનજી પાસે ભગા શેઠનું જીવન વૃત્તાંત નામની પુસ્તિકા લખાવી છે. એમના 3 પુત્ર છે, મહેશ, અશ્વિન અને રમેશ. એમાં અત્યારે સત્સંગ હારો છે. વાલા ભક્તો, હિંમતલાલ શેઠના પૌત્ર ઘનશ્યામભાઈ તેમના પિતા શ્રી મણિલાલભાઈ અક્ષરવાસી થતાં માત્ર 23 વર્ષની ઉંમર જ નગર શેઠ થયેલા. હિંમતલાલના મણિલાલ નગર શેઠ થયા, આ ઘનશ્યામભાઈ નગર શેઠ થયા. આ ઘનશ્યામભાઈ નગર શેઠ થયા ત્યાં સુધી નગર શેઠ પણ ચાલ્યું, પછી બંધ થઈ ગયું. કેમ કે રજવાડા હતા ત્યાં સુધી નગર શેઠ પણ રહ્યું. કેમ જે રાજા હોય એ આવીને એમને પોશાક આપી અને એના જ્યારે નગર શેઠ હોય ને એ ધામમાં જાય પછી જ બીજાને નગર શેઠ નિમાતા. કુટુંબ બધું ભેગું થાય અને રાજા તરફથી ઇલકાબ મળતો. આઈ સુધી રહ્યું. હવે એ નગર શેઠ 23 વર્ષની ઉંમરે બન્યા. નાની વયે શિર છત્ર ગુમાવ્યા બાદ પણ આખા નગરની જવાબદારી ઘનશ્યામભાઈ સારી રીતે સંભાળતા. નિષ્ઠાપૂર્વક એમણે જવાબદારી અદા કરી. તેઓ સ્વભાવના ખૂબ શાંત અને ઉદાર હતા. સૌના માન મોભા સાચવી સદા પ્રજાના હિતમાં કાર્યો કરતા. તેમના સરળ અને ઉદાર સ્વભાવને કારણે તેઓ બોટાદ મહાજન પાંજરાપોળના પ્રમુખ હતા. સર તખ્તસિંહજી લાઇબ્રેરીના પ્રમુખ હતા. જૈન ભોજનાલયના પ્રમુખ હતા. બોટાદ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ હતા. આમ જાહેર સંસ્થાઓના એવો પ્રમુખ હતા. છતાં પક્ષાપક્ષીથી પર રહી સૌનું હિત થાય એમ એ ઘનશ્યામભાઈ કરી શકતા. આવું આ દોશી કુટુંબ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ ગણાય. આજે તો શિવલાલ શેઠનો આ વંશ ઘણો વિસ્તાર પામ્યો છે. બોટાદ, ભાવનગર, મુંબઈ વગેરે સ્થળોએ એમના પરિવારના સભ્યો રહે છે. ભગા દોશીએ મહારાજને બોટાદમાં રંગોત્સવ કરાવ્યો ત્યારે વરદાન માગેલું કે અમારા વંશજોમાં સત્સંગ સદા રહે. આ વરદાનનો પ્રત્યક્ષ પુરાવો હોય તેમ શ્રીહરિના સમયથી સત્સંગના રંગે રંગાયેલા આ કુટુંબમાં હજી સત્સંગનો રંગ છે. શ્રીહરિ નિષ્ઠા છે, સંતોમાં સ્નેહ તથા સેવા ભાવનાઓ જળવાઈ રહેલ છે. પણ હમણાં છેલ્લે અમુક જૈનમાં ગયા છે. જૈનની છોકરીઓ આવતા, આ છોકરીઓને કારણે બાકી ઘણું કુટુંબ ખૂબ સારું સત્સંગી આજે છે. વાલા ભક્તો, મારો કહેવાનો આ આખ્યાન ઉપરથી આશય એટલો છે કે આપણી પેઢીઓમાં પણ પરંપરાગત ખૂબ સમૃદ્ધિને સુખ હોવા છતાંય પરિવારમાં સત્સંગ બળ ટકી રહે એવું દરેક ગ્રહસ્થ મા બાપે વિચારવું જોઈએ. નિષ્ઠાપૂર્વક, ચીવટપૂર્વક કરવું જોઈએ, તમારી પવિત્ર ફરજ છે અને અમારી એ પણ છે. માટે બાળકોને બચાવવા જોઈએ, યુવાનોને સત્સંગને રસ્તે રાખવા જોઈએ. એના માટે આયોજનો કે ખર્ચાઓ, સમય ફાળવવો પડે, એ બધું ધ્યાન આપીને કરવું જોઈએ. એ આપણી પવિત્ર ફરજ છે. કોઈએ આ ચૂકવું જોઈએ નહીં, પ્લીઝ આ ચૂકવું જોઈએ નહીં.
એ જ ગાયું મોટા ભક્તનું ભાવે આખ્યાન, રાજી થજો મુજવું પરે ભક્તવળી ભગવાન. હે પિતા પુત્ર ના આપજો મુજને ગુણો તમામ.
બગા દોશીના અને શિવલાલભાઈના,
મારે મને એક હોશ છે એ પામવા શ્રી ઘનશ્યામ. હે અડગ નિષ્ઠા સત્સંગની વળી ધામે જવાનો ખપ, નીકળે મુવાળો માખણ માંથી એ એમ નીકળું હું વણલપ. એ જ સાચા સંત ઓળખાવજો અને આપજો સેવા અખંડ, એવા સંતને સેવતા એ ભલે પડી જાય આપંડ. હોય આ લોકના સર્વ રીતે સુખ, સુખ ને સુખ અક્ષરધામના સુખ સારું લાગે આ બધું મને દૂર,
એવી સમજણ પ્રભુ આપજો.
એવી સમજણ શિવલાલની અમને દેજો નાથ, કરગરી જ્ઞાન વિનવું જોડીને બે હાથ.
આટલા શિવલાલના ગુણ હે પ્રભુ અમને દેજો. હવે ભગા દોશીના ગુણ માંગુ છું.
નિયમ ધર્મની દ્રઢતા, સહનશીલ ને સત્સંગ પ્રેમ, અનેકને પ્રભુ ઓળખાવ્યા સુનીતિ રીતિને ક્ષેમ. હરિબળવળી ઉદારતા, ભગા દોશીની જેમ એવા ગુણ આપો જ્ઞાનને, એ કરો કરુણા હરિ એમ, એ કરો કરુણા હરિ એમ.
વાલા ભક્તો, આ સાથે ભગા દોશીનું અને શિવલાલભાઈનું તમામ વૃત્તાંત સંપૂર્ણ થાય છે. સુરતવાસી ભક્તજનો બહુ ભાગ્યશાળી છે કે આ બધો લાભ તમને અહીંયા મળી ગયો. વાદળું તો અધરથી જાતું જ હતું, પણ વરસવાનું હતું ક્યાંક બીજે, પણ અહીંના ભક્તોની લાગણી અને માંગણીને વરસાદ અહીં આ બધું વરસાઈ ગયું, પૂરું થઈ ગયું છે. સહજાનંદ સ્વામી મહારાજ.
જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધ, કરુણા બહુ કીધિ પ્રભુ, કરુણા બહુ કીધિ. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી,
પ્રભુ જય સદગુરુ સ્વામી.